પ્રકરણ 3 ભાઈઓ મળે છે. ભરત અને શત્રુઘ્ન સીધા તે સ્થાને ગયા જ્યાં મંત્રીઓ, રાજગુરુ અને રાજધાનીના આગેવાનો એકત્રિત થયા હતા. તે બધા તેમની રાહ જોતા હતા. તેમણે કરેલા નિર્ણયને જાણવા માટે આતુર હતા અને તે જે કહે તે ધ્યાનપૂર્વક સાંભળવા મૌનપૂર્વક બેઠા હતા. તે દરમિયાન ભરત ગુરુને પગે પડ્યા અને બોલ્યા, હે દિવ્ય ગુરુ, હું મારો પ્રામાણિક આશય આપને જણાવું છું. કૃપા કરીને મારી દિલની સચ્ચાઈ માનજો, કારણ કે હું કશું જ સંતાડતો નથી. કોઈ પણ વાત ગુપ્ત રાખ્યા વગર મારું હૃદય ખુલ્લું કરું છું. કારણ કરતા પરિણામ વધારે કઠોર હોય છે. તમે જાણો છો કે જમીનમાંથી ખોદી કાઢેલી ધાતુ જમીન કરતા વધારે કઠણ હોય છે. કઠોર હૃદયવાળી કૈકેયીને પેટે જન્મેલો હું તેના કરતા વધારે કઠોર હૃદયવાળો છું. નહીં તો રામ મારાથી દૂર છે, છતાં હું જીવું છું એ વાતને તમે કેવી રીતે સમજાવી શકશો? કૈકેયીએ સીતાને અને લક્ષ્મણને વનમાં મોકલ્યા છે. તેણે પોતાના પતિને સ્વર્ગમાં મોકલ્યા છે. આ વિશાળ રાજ્યના પ્રજાજનોને શોકમાં અને ચિંતામાં ડૂબાડી દીધા છે. અને તમે હવે મને રાજ્યગાદી ઉપર બેસવાની આજ્ઞા કરો છો અને મારી જાતને સ્થાયી અપકીર્તિ વડે આચ્છાદિત કરી દઉં એવી આજ્ઞા કરો છો. આથી હું જરા પણ સુખી નથી. આને માટે હું જરા પણ યોગ્ય નથી. જ્યારે રામ જંગલમાં વિચરે છે ત્યારે જો હું રાજા તરીકે સિંહાસન ઉપર બેસું તો લોકો ઉપહાસપૂર્વક મારી મશ્કરી નહીં કરે? મારા શાસનથી લોકોનું અકલ્યાણ જ થશે, કારણ કે મારો રાજ્યાભિષેક જ અનીતિમય અને ધર્મ વિરુદ્ધનો હશે. ગાદી પચાવી પાડનારને કોણ માન આપશે? તેની આજ્ઞાઓનું કોણ પાલન કરશે? હું અધાર્મિક અને અનીતિમય લોકોને શિક્ષા નહીં આપી શકું. જે ગાદી મારી નથી તેના ઉપર બેસવાનો પહાડ જેટલો મોટો અધર્મ મેં કર્યો હોય તો પછી હું શું મોઢું લઈને બીજા અધર્મીઓને સુધારવાનો હતો? મારી સત્તાની રૂએ હું લોકોને શિક્ષા કરું તેની ભીખથી લોકો થોડા સમય સુધી તો શાંત રહેશે, પણ જ્યારે તક મળશે ત્યારે તેઓ જરૂર મારા તરફ આંગળી ચીંધી મારો દોષ કાઢશે. મારી માતાની દુષ્ટ યોજના હવે મારે માટે ખૂબ પીડાજનક માથાનો દુખાવો બની ગઈ. સીતાને અને રામને મળ્યા સિવાય હું એક ક્ષણ પણ થોભી શકું તેમ નથી. હું તમને મારી ભીષણ વેદના જણાવી રહ્યો છું. માત્ર રામનું દર્શન જ મારા હૃદયને ટાઢું પાડી શકશે અને મારી વ્યથાને મટાડી શકશે. મારી આ શોકમય દશામાં આશ્વાસનના કે સમજૂતીના શબ્દો મને શાંતિ પમાડી શકશે નહીં. મેં કૌશલ્યાના અને સુમિત્રાને રજા મેળવી લીધી છે. રામ અત્યારે જ્યાં છે તે સ્થાને કાલે સવારે જવાનો નિર્ણય મેં લઈ લીધો છે. રામની દ્રષ્ટિ મારા ઉપર પડશે કે તરત જ મારા પાપો ગમે તેટલા વિપુલ હશે તો પણ તે બધા બળીને ખાક થઈ જશે. રામ મારી સાથે બોલશે નહીં તો પણ કોઈ વૃક્ષ પાછળ સંતાઈ જઈને હું રોજ તેમના દર્શન કરીશ અને દૂર રહીને તેમની પાછળ પાછળ જઈશ, જેથી મને સુખ થશે. અહીં એકત્રિત થયેલા હે વડીલો, મારે માટે પ્રાર્થના કરો. મને આશીર્વાદ આપો કે રામના દર્શનના પરિણામે હું પ્રગતિ કરી શકું. હે મંત્રીઓ, મને રામ પાસે જવાની રજા આપો. હું સ્વામી રામનો દાસ છું. હું તેમનો ગુલામ છું. તે આપણા બધાના સ્વામી છે. મંત્રીઓની, ખંડિયા રાજાઓની અને લોકોના આગેવાનોની જે સભામાંથી કોઈ પણ માણસ ભરતને જવાબ આપી શક્યો નહીં. ભરતના પશ્ચાતાપના ઊંડાણનો ખ્યાલ તેમને આવી ગયો હતો. તે જાણી ગયા હતા કે ભરતનું હૃદય નિષ્કલંક છે અને તે તેમના માતાના કાવતરાનો જાળમાં ફસાયેલા છે. તેમની આસપાસ જે જાળ ગૂંથી હતી તેના વડે બંધાવવા માંગતા ન હતા. નગરીના મુખ્ય વડાએ ઉભા થઈને કહ્યું, સ્વામી, અમે પણ તમારી સાથે આવીશું. અમને પણ રામના વિયોગનો દુઃખ અસહ્ય લાગે છે. રામના દર્શનની તક મળ્યા પછી અમારા જીવનનું શું બને છે તેની અમે પરવા કરતા નથી. ત્યાં એકત્રિત થયેલા બધા લોકો વતી તેમણે આવી રજા માગી. બીજાઓએ પણ પૂરા હૃદયપૂર્વક તે સૂચનને અનુમોદન આપ્યું અને વિનંતી કરી કે અમને પણ રામ પાસે લઈ જાઓ. થોડીક મિનિટોમાં તે સમાચાર તે વિશાળ નગરીના ખૂણે ખૂણે પહોંચી ગયા અને પુરુષો, સ્ત્રીઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો ચાલી નીકળવા માટે તૈયાર થઈ. કોણ કોને વનમાં ન જવા માટે સમજાવે? અયોધ્યાની વિશાળ વસ્તીમાં તે દિવસે પણ એક એવો માણસ ન હતો કે જે એટલો ક્રૂર હોય કે બીજાઓને રામના દર્શન કરવા જતા રોકે. કૌશલ્યા અને સુમિત્રા પણ પોતાના દાસીઓ સાથે મુસાફરી કરવા માટે તૈયાર થઈ. તે દરમિયાન પોતાની ભૂલો અને પોતાના પાપો માટે પશ્ચાતાપ કરતા કૈકેયીએ કૌશલ્યાને વિનંતી કરી કે મને પણ તમારી સાથે આવવાની રજા. તેમણે વિનંતી કરી કે ક્ષમા માગવા માટે અને રામને અયોધ્યામાં પાછા આવવા માટે સમજાવવાના પ્રયત્નોમાં મને પણ જોડાવાની રજા આપો. વિશુદ્ધ અને દોષરહિત હૃદયવાળા કૌશલ્યાને કોઈ શંકા ન આવે. સત્ય ચેતનામાંથી ભ્રષ્ટ થવાનો કોઈ ખ્યાલ ન આવે. તેમણે કૈકેયીને સંદેશો મોકલ્યો કે તમે જરૂર મારી સાથે આવી શકો છો. ભરતને જાણ કરવામાં આવી કે આખી નગરી વનમાં આવવા તૈયાર થઈ ગઈ છે. તેમણે મંત્રીઓને એવું જણાવ્યું કે નગરીની રક્ષા કરવા માટે, નગરીને અનાથ ન બનાવી દેવા માટે થોડા લોકોએ તો નગરીમાં રહેવાનું જ છે. રાતે જ દરેક ઘર આગળ વાહનોને તૈયાર કરવામાં આવ્યા, જેથી તે લોકો વહેલી સવારે મુસાફરીમાં જોડાઈ શકે. લગભગ બધી જ પૈડાવાળી વસ્તુઓને એટલે કે વાહનોને તે હેતુ માટે બોલાવી લેવામાં આવી. જનસમૂહ માટે ભોજનની અને જલપાનની સામગ્રી સાથે લેવામાં આવી. ચક્રવાક પંખીઓની પેઠે અયોધ્યાવાસીઓ પ્રભાતકાળની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ પોતાના વાલા રામ પ્રત્યે મુસાફરી શરૂ કરી શકે. નાગરિકો માટે તે રાત્રિ આનંદમય અપેક્ષાની રાત્રિ હતી. તેમણે તે રાત્રિ અપેક્ષિત રામ દર્શનના ચિંતનમાં ગાળી. ગજદળ, અશ્વદળ, રથદળ, આખી સેના મુસાફરી માટે તૈયાર થઈ ગઈ. મંત્રીઓએ વેદ વિદ્વાનોને સૂચના આપી કે તમારે સતત વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યા કરવાનું છે. તમારે અગ્નિની પૂજા માટે જરૂરી સાધન સામગ્રી સાથે લેવાની છે. જ્યોતિષીઓની ગણતરી અનુસાર શુભ મુહૂર્તે ભરત શત્રુઘ્નનો રથ પહેલો, તેની પાછળ રાણી કૌશલ્યાની પાલખી રાજમહેલ આગળ લાવવામાં આવ્યા. ભરતે આજ્ઞા કરી કે દરેક જણે પોતાના માટે નક્કી કરેલા રથમાં બેસવાનું છે. ભરત અને શત્રુઘ્ન ઉઘાડે પગે પોતાને માટે રાખેલા રથની બાજુએ ચાલતા હતા. લોકો એમ માનતા હતા કે તેઓ થોડીક દૂર સુધી થોડાક સમય માટે પગે ચાલશે, પણ ભરત રથમાં બેસવા ઈચ્છા રાખતા ન હતા. પછી ભલે ગમે તેટલું દૂર ચાલવાનું હોય, કૌશલ્યા તે સહન કરી શક્યા નહીં. તે બોલ્યા, પુત્ર, હું તને ચાલતો જોવાનું સહન કરી શકતી નથી, છેવટે થોડા સમય માટે તો રથમાં બેસ. તે સાંભળીને ભરતે જવાબ આપ્યો, માતાજી, આ તો હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યો. ઉઘાડે પગે રામ અને સીતા વનમાં ચાલવાથી જે સહન કરી રહ્યા છે, તેના થોડાક અંશ જેટલું માર્ગ પર ચાલવાથી મારે શું સહન કરવું પડે છે? જ્યારે તેઓ ઉઘાડે પગે ચાલી રહ્યા છે, ત્યારે તેમના દાસ એવા મારે રથમાં બેસવું તે ખૂબ જ અનુચિત કહેવાય. તમારી આજ્ઞાનો ભંગ કરવા બદલ મને ક્ષમા કરો. અત્યારે હું જેમ કરી રહ્યો છું તેમ ચાલવાની મને રજા આપો. તે દરમિયાન રાજગુરુ વશિષ્ઠ અને તેમના પત્ની અરુંધતી, જે આગળ ચાલતા રથમાં બેઠા હતા, તેમણે પોતાનું વાહન થોભાવ્યું અને તેમણે ભરતના નિશ્ચયને જોઈને તેમને પ્રાર્થના કરી કે છેવટે અમારા રથમાં બેસીને રથને હાંકવાનું કામ કરો. પણ ભરત અડગ રહ્યા. તે બોલ્યા, હું રામનો સેવક છું, હું માત્ર તેમના રથ સાથે જ બંધાયેલો છું. જ્યાં સુધી હું તેમના રથનો સારથી બનવાની તક પ્રાપ્ત નહીં કરું, ત્યાં સુધી હું કોઈ પણ રથમાં નહીં બેસું અથવા બીજા ઘોડાઓની લગામ મારા હાથમાં પણ નહીં પકડું. આ મારી પ્રતિજ્ઞા છે. વશિષ્ઠે આગ્રહ કરવાનું છોડી દીધું. ભરતને રામ પ્રત્યે જે પ્રેમ અને પૂજ્યભાવ હતા તે જોઈને તેઓ ખૂબ રાજી થયા. પહેલે દિવસે રાત પડી ત્યારે તેઓ તમસા નદીના તટ ઉપર પહોંચી ગયા. બીજે દિવસે તેઓ ગોમતી નદીના તટે પહોંચ્યા. તમસા એ ગોગરા નદીની ઉપનદી છે, જ્યારે ગોમતી એ ગંગાની ઉપનદી છે. અંધારું થયું એટલે વાહનો થોભાવી દેવામાં આવ્યા. મંત્રીએ સૈનિકોને આજ્ઞા કરી કે યોગ્ય માન જાળવીને પદ્ધતિસર બધા લોકોને ભોજન પીરશે. ખરેખર આખી મુસાફરી દરમિયાન જેને જે કામ આપવામાં આવતું તેને તે દરકારપૂર્વક ઉત્સાહપૂર્વક કરતા. કોઈને પણ કશી તકલીફ ન પડે તે બાબત તેઓ ખૂબ જ દરકાર રાખતા. ત્રીજે દિવસે સવારે તેમણે મુસાફરી ચાલુ કરી. જ્યારે અંધારું પડ્યું ત્યારે તેઓ શૃંગીવેરપુર પહોંચી ગયા. નિષાદ રાજે વિશાળ જનમેદની અને કૂચ કરતી સેના જોઈ તે ગૂંચવણમાં પડી ગયા કે ભરત શા માટે વનમાં જઈ રહ્યા છે અને તે શા માટે તેમને પોતાની સાથે ચતુરંગી સેના રાખી હતી. તે બધાનો શું અર્થ હતો? તેણે તે રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કર્યો. આ અસાધારણ પ્રક્રિયાની તરફેણમાં અને વિરુદ્ધમાં તેમને પોતાના મનમાં દલીલો કરી. તે મનમાં વિચારવા લાગ્યા કે જ્યારે વૃક્ષ ઝેરી છે ત્યારે તેનું ફળ પણ ચોક્કસ ઝેરી જ હોવું જોઈએ. ભરતની યોજનાને ઊંધી વાળવા માટે તેણે બધા પ્રયત્નો કર્યા. તેમણે પોતાના માણસોને આજ્ઞા કરી કે દરેક નાવડીને ગંગાના ઊંડાણમાં ડૂબાડેલી રાખો અને ભરતને નદી પાર કરવાનું કોઈ સાધન ન આપો. જીવને જોખમે પણ તે જનસમૂહને સામે પાર જતા અટકાવો. નિષાદરાજ પોતાના ધનુષ્ય બાણ સાથે આક્રમણ કરવા માટે તૈયાર બનીને ઉભા. ભરતની સેના પોતાની સેના કરતા ઘણી વધારે બળવાન, છતાં પણ પોતાના વહાલા રામને ખાતર તે પોતાના પ્રાણનું બલિદાન આપવા માટે પણ રાજી હતા. આવનાર યુદ્ધ માટે ગુહે પોતાની જાતિના બધા લોકોને તૈયાર રહેવા માટે સાવધાન કર્યા. પછી તે ભરતને મળવા ચાલ્યા. ભરત શત્રુ તરીકે આવ્યા છે કે મિત્ર તરીકે, કે પછી તે એક તટસ્થ માણસ તરીકે થોડા સમયના મુલાકાતી તરીકે આવ્યા છે કે જેમને વિશે ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી, તે શોધી કાઢવા માટે તે ભરતને મળવા માંગતા હતા. તે જાણવા માંગતા હતા કે ભરત રાજવંશના રાજકુમાર છે, એટલે તેમને ભેટ આપવા માટે ગુહે મોટા જથ્થામાં પુષ્પો, માછલા, માંસ અને ફળો પોતાની સાથે લીધા. તે બધી વસ્તુઓને ભેટમાં આપવાની પ્રતિક્રિયા ભરત કેવી કરે છે તે પરથી તે ભરતનો સાચો આશય જાણી લેવા માંગતા હતા. કંદમૂળ ફળ તે સાત્વિક આહાર. જો ભરત તે વસ્તુ સ્વીકારે તો તેમને મિત્ર માનવા. મારી નાખેલા પશુઓનું માંસ એ રાજસિક ભોજન છે. જો ભરત તે સ્વીકારે તો તેમને મધ્યસ્થી અને તટસ્થ માનવા, શત્રુ પણ નહીં અને મિત્ર પણ નહીં. જો ભરત આતુરતાપૂર્વક માછલા સ્વીકારે તો તેમને શત્રુ માનવા કારણ કે માછલા તે તામસિક આહાર છે. આ બધી ભેટો લઈને નિષાદરાજ ગુહ ભરત પાસે ગયા. પ્રથમ પગલે જ તેમને શુભ શુકન થયા. તેમની નજર વશિષ્ઠ મુનિ ઉપર પડી. દોડીને તે તેમની પાસે ગયા અને પોતાનું નામ બોલીને તેમને પગે પડે. ગુરુએ તેમને રામના મિત્ર તરીકે ઓળખ્યા. વશિષ્ઠે તેમને આશીર્વાદ આપ્યા અને ભરતને પાસે બોલાવીને કહ્યું કે આ રામના મિત્ર ગુહ છે. તે સાંભળીને ભરત તરત જ ગુહને પ્રેમપૂર્વક ભેટી પડે અને ભરતે તેમને કુશળ સમાચાર પૂછ્યા. ભરતે ગુહને પૂછ્યું કે રામ તમને કેવી રીતે મળ્યા? જ્યારે ગુહે કહ્યું કે આ નદીના તટ પર રામે એક આખી રાત મારી સાથે ગુજારી છે, ત્યારે ભરતે તે રાત્રિનું વર્ણન સાંભળવા બહુ જ ઉત્સુકતા બતાવી. વર્ણનના અમૃત માટે તેમની આંખો અને કાન તૃષાતુર બની ગયા. નિષાદરાજે રામની ખૂબ પ્રશંસા કરી. તેમણે રામ, સીતા, લક્ષ્મણ થોડો સમય આરામ કરી શકે તે માટે પોતે જે છાપરાવાળી ઝૂંપડી તૈયાર કરી હતી તે ભરતને બતાવી. રાત્રે લક્ષ્મણ સાથે ગુહને જે વાર્તાલાપ થયો હતો તે પણ તેમણે વર્ણવી સંભળાવ્યું. તે બધું સાંભળીને ભરત અને શત્રુઘ્ન પોતાની આંખોમાંથી વહેતા અશ્રુપ્રવાહને રોકી શક્યા નહીં. તેઓ પોતાના હૃદયમાં ઉભરાતા શોકના આવેગને દબાવી શક્યા. તે જોઈને ગુહને ખાતરી થઈ ગઈ કે તેમને રામ માટે સાચી ભાતૃભાવની લાગણી છે. તેમનામાં રામ પ્રત્યે જરા પણ શત્રુભાવ ન હતો. તેમની ભક્તિ અને સાચા દિલનું સમર્પણ જોઈને ગુહના મન ઉપર પ્રબળ પ્રભાવ પડ્યો. સીતા, રામ અને લક્ષ્મણના ઉપયોગ માટે બનાવેલી ઝૂંપડીઓને ભરતે ઝીણવટથી જોઈ. એમણે ઇચ્છ્યું કે તેમનું દરકારપૂર્વક જતન કરવામાં આવે જેથી તેમને કશું નુકસાન ન થાય. વશિષ્ઠ ગુરુની આજ્ઞા અનુસાર ભરતે પોતાની માતાઓ સાથે ગંગાના પવિત્ર જળમાં વિધિપૂર્વક સ્નાન કર્યું. ભરતે ગુહને કહ્યું કે રામ જ્યાં રાત ગાળી હતી તે સ્થાન ઉપર અમને લઈ જાઓ. પવન વડે વેરવિખેર બની ગયેલા દર્ભ ઘાસના ઢગલાઓ તરફ આંગળી ચીંધીને ગુહ બોલ્યા કે રામ અને સીતાએ તે રાત્રે અહીં આરામ કર્યો હતો આ સૂકા ઘાસની પથારી ઉપર. ભરત અને શત્રુઘ્ને તે પવિત્ર સ્થાનને સાષ્ટાંગ પ્રણિપાત કરે. ભરત વિલાપ કરવા લાગે. અફસોસ, જાડી મૃદુ રેશમી પથારી ઉપર સુવા ટેવાયેલા મારા સ્વામી આવા કઠણ પદાર્થ ઉપર કેવી રીતે ઊંઘી શક્યા હશે? અરે રે, તે પવિત્ર માતા સીતા આ તકલીફને કેવી રીતે સહન કરી શક્યા હશે? શોકાભિમુખ બનેલા ભરત થોડા સમય માટે તે સ્થાનમાંથી ખસી શક્યા નહીં. ઉભા થઈને ભરતે ગુહને વિનંતી કરી કે મને તે સ્થાન બતાવો કે જેમના ઉપર રામે, સીતાએ અને લક્ષ્મણે પોતાના પગ મૂકીને તેમને પવિત્ર બનાવ્યા છે. ગુહ તેમને એક અશોક વૃક્ષ પાસે લઈ ગયા, જેની છાયામાં થોડોક સમય બેસીને તેમણે ફળો ખાધા હતા. તે સ્થાનને પવિત્ર માનીને બંને ભાઈઓ પૂજ્યભાવપૂર્વક તેના ઉપર આળોટે. જ્યારે તેઓ રામ, સીતા અને લક્ષ્મણ વડે પવિત્ર બનાવેલા સ્થાનોના ફરતા હતા ત્યારે બંને ભાઈઓને અવર્ણનીય વેદના થતી. તેમની નમ્રતા, પૂજ્યભાવ અને ભક્તિ જોઈને નિષાદરાજનું હૃદય દ્રવીભૂત બની ગયું. જ્યારે ભરતને દેવી મહાલક્ષ્મી રૂપ જનક રાજાના ખૂબ વહાલી પુત્રી દશરથ રાજાના પુત્રવધુ બલિષ્ઠ રામના પત્ની સીતાએ જે અગવડો સહન કરી હતી તેનો વિચાર આવ્યો ત્યારે તે પોતાની વેદના સમાવી શક્યા નહીં. ભરતે ગુહને કહ્યું કે અયોધ્યાવાસીઓ નગરીમાં વધુ સમય રહી શકશે નહીં, કારણ કે પવિત્ર દંપતી રામ સીતાએ તે નગરીનો ત્યાગ કર્યો છે. તેમણે એ પણ ભરતે ગુહને કહ્યું કે અયોધ્યાવાસીઓ નગરીમાં વધુ સમય રહી શકશે નહીં, કારણ કે પવિત્ર દંપતી રામ સીતાએ તે નગરીનો ત્યાગ કર્યો છે. તેમને એમ લાગે છે કે અયોધ્યા વનમાં પરિવર્તિત થઈ ગઈ છે, કારણ કે તેમાં રામ નથી. હું પણ તેમના શોકને સહન કરી શકતો નથી. મને પણ એમ જ લાગ્યું છે કે જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે, એટલે હું મારા અનુયાયીઓ અને અયોધ્યાવાસીઓ સાથે રામની પવિત્ર હાજરીમાં જવા આવ્યો છું. ગુહને પરિસ્થિતિનો ખ્યાલ સ્પષ્ટ રીતે આવી ગયો હતો. ગજદળ, અશ્વદળ અને રથદળ, પાયદળ સાથે આખી સેના લઈને ભરત વનમાં રામ પાસે જવા માંગતા હતા. તે જોઈને ગુહે પોતાના મનમાં પહેલા આવેલા બધા વિચારો ત્યજી દીધા. ભરતના આશયો વિશે પોતાના મનમાં જે શંકા જન્મી હતી તે બદલ તેમણે ભરતની ક્ષમા માંગી. ભરતે કહ્યું કે તમારો ભય સ્વાભાવિક છે, તમે કંઈ જ ખોટું કર્યું નથી, કારણ કે સાચી વાત એ છે કે હું સાચે જ એક દુષ્ટ જંગલી માણસ છું. રામને જે વનવાસ મળ્યો છે તેના માટે હું કારણભૂત છું. તે એક જ ગુના બદલ મને મારી નાખવો જોઈએ. મને મારી નાખનારને કશું જ પાપ નહીં લાગે. જ્યારે ભરત આમ કઠોરતાપૂર્વક પોતાની જાતને ધિક્કારી રહ્યા હતા ત્યારે ગુહે પોતાને ક્ષમા આપવા વિનંતી કરી. નિષાદ રાજધાની શૃંગીવેરપુરમાં સમાચાર ફેલાઈ ગયા કે ભરત ગંગા નદીના તટે આવેલા છે. તે સાંભળીને ગુહના પ્રજાજનો રામના ભાઈનું સન્માન કરવા માટે એકઠા મળીને ચાલે. ભાઈઓના સૌંદર્યને અને પ્રતાપને જોઈને તેમણે પોતાની આંખો તૃપ્ત કરી. તેમણે પોતાના હૃદયને સંતોષ થાય ત્યાં સુધી તેમની પ્રશંસા કરી. તેમણે તે બંનેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. તેમણે ગોળ ગોળ રીતે રાણી કૈકેયીને ઠપકો આપ્યો. આટલા બધા ક્રૂર બનવા બદલ તેમણે વિધાતાનો દોષ કાઢ્યો. તેમણે ખૂબ આંસુ સારે અને અનેક રીતે રામની પ્રશંસા કરી. તેમણે ભરતને, શત્રુઘ્નને, તેમની સાથેના બધા સ્ત્રી પુરૂષોને તથા બાળકોને પ્રાર્થના કરી કે તમે તમારી સાથે રામને, સીતાને અને લક્ષ્મણને પાછા લઈ આવજો. રામના વિયોગથી થતા દુઃખના પ્રદર્શનને જોઈને ભરત મૂંગા બની ગયા. એમના મુખ ઉપર આંસુના રેલા વળ્યા. એમની પ્રાર્થના કરવી એ મારું કામ છે. તે પ્રાર્થનાઓનો શો જવાબ મળે છે તેનો આધાર રામની કૃપા ઉપર છે. હું તો માત્ર તેમનો દાસ છું. રામ ઉપર દબાણ કરનાર હું કોણ? મારી પ્રાર્થનામાં સાથે જોડાઓ. તમારા હૃદયના ઊંડાણથી પ્રાર્થના કરો કે રામ અયોધ્યા પાછા આવે. તેમનું હૃદય જરૂર આપણું દુઃખ જોઈને પીગળી જશે. તે આપણી ફરજ છે. તમારી પ્રાર્થનાઓ મારી પ્રાર્થનાઓને સફળ બનાવવામાં મદદરૂપ થાવ. રામ જગતનો ઉદ્ધાર કરવા આવ્યા છે. તે લોકોની પ્રાર્થનાઓનો અસ્વીકાર નહીં કરે. નિષાદોની જરૂરિયાતો અને શક્તિઓને અનુરૂપ રીતે ભરતે તેમને આશ્વાસન આપ્યું. તે દરમિયાન પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો. ભરતે નિષાદરાજને પોતાના માણસોને ઘેર પાછા જવાની આજ્ઞા કરવાનું કહ્યું. ગુહ વડે લવાયેલા ફળો ભરતે અને તેમની સાથે આવેલા લોકોએ ખાધા અને આખી રાત તેમણે રામ વિશે અને તેમના મહિમા વિશે વાતો કરવામાં ગાળી. જ્યારે પૂર્વ આકાશમાં નવા દિવસની લાલિમા પથરાઈ ગઈ ત્યારે ભરતે મંત્રીઓને, બધા લોકોને જગાડવાનું કહ્યું. તેમણે પોતાના ભાઈ સાથે પવિત્ર ગંગામાં સ્નાન કર્યું. માતાઓએ પણ સ્નાન કરી લીધું. મુસાફરીમાં આગળ વધવા માટે દરેક જણ તૈયાર થઈ ગયા. નિષાદરાજ ગુહે તે બધા લોકોને, રથોને, અશ્વોને અને ભરત સાથે આવેલી ચતુરંગ સેનાઓને નદી પાર કરવા માટે પૂરતી નાવડીઓ એકઠી કરી. તે બધાને નદી પાર કરાવવાનું કાર્ય ઝડપથી પૂરું કરી દેવામાં આવ્યું. બધા નદી પાર કરી ગયા તે બાબતની ખાતરી કરી લીધા પછી ગુહ ભરતને માર્ગ બતાવવા માટે જંગલમાં આગળ ચાલે. બ્રાહ્મણો અને રાજગુરુ વશિષ્ઠ એક સમૂહમાં ચાલતા હતા. અયોધ્યાવાસીઓ બીજા અને એક વિશાળ સમુદાયમાં તેમની પાછળ ચાલતા. તેમની પાછળ ચતુરંગી સેના ચાલતી હતી. એ રીતે ચાલીને ભરત ગંગાના અને યમુનાના સંગમ સ્થાન પ્રયાગમાં બપોરે પહોંચી ગયા. ભરત કદી પગપાળા આટલું બધું ચાલ્યા ન હતા એટલે તેમના તળિયા સૂજી ગયા. તેમાં બળતરા થતી હતી છતાં તે આગળ ને આગળ ચાલતા જ રહે. કારણ કે તે પોતાની પીડાને પોતે રામને આપેલા દુઃખનું પ્રાયશ્ચિત માનતા હતા. તેમણે તે પીડાની ઉપેક્ષા કરી કારણ કે તેમને તો માત્ર તે વખતે રામ જે દુઃખ સહન કરી રહ્યા હતા તેનું જ ભાન હતું. પ્રયાગને ત્રિવેણી કહેવામાં આવે છે કારણ કે ત્યાં આગળ ગંગાનો, યમુનાનો અને સરસ્વતીનો એમ ત્રણ નદીઓનો સંગમ થાય છે. તેથી તે સ્થાનની પવિત્રતા ત્રણ ગણી બની જાય છે. તે બધાને વિધિપૂર્વક તે વિખ્યાત ત્રિવેણીમાં સ્નાન કરે. ભરતનું દર્શન કરવાની તક મળવાથી પ્રયાગના તાપસોના, બ્રહ્મચારીઓના, મુનિઓના અને સંન્યાસીઓના હૃદય આનંદ વિભોર બની ગયા. તે બધા માયોમાય કહેવા લાગ્યા કે ઓહ, ભરતની આસપાસ રામના જેવું જ તેજો મંડળ છે. હકીકતમાં તે રામના જેવા જ દેખાય છે. ભરતને જોનારા દરેક માણસ ભાગ્યે જ આંખની પલક મારતો કે રખેને તેટલા સમય માટે તે પોતે ભરતના દર્શન ગુમાવી બેસે. પ્રયાગમાં આવેલા ભરદ્વાજ આશ્રમમાં લોકોએ જોયું, જાણ્યું કે ચતુરંગ સેના માતાઓ અને મંત્રીઓ સાથે ભરત અને શત્રુઘ્ન અહીં આવે છે. ભરદ્વાજ મુનિને પોતાના શિષ્યોને મોકલે અને આખા સમુદાયને આશ્રમમાં આવવા નિમંત્રે. તે નિમંત્રણને આજ્ઞા માની લઈને ભરતે પ્રવર ભરદ્વાજને સાષ્ટાંગ પ્રણિપાત કરે. ભરદ્વાજે ખભો ઝાલીને તેમને ઉભા કરે અને પ્રેમપૂર્વક પોતાની પાસે ખેંચે. તેમણે તેમને તાજા બનાવી દે તેવા ઠંડા પીણા આપ્યા. તેમણે જોયું કે ભરત શરમ ના માર્યા ભયપૂર્વક નીચું મુખ રાખીને બેઠા હતા. તેમને ભય હતો કે મુનિ જે પ્રશ્નો પૂછે તે દ્વારા રામના વનવાસમાં પોતાનો ફાળો છે તે હકીકત પ્રગટ થાય. ભરદ્વાજે તેમના મૌનનું અને અજંપાનું કારણ જાણી લીધું. તે બોલ્યા, ભરત, તમારે જરા પણ ડર રાખવાની જરૂર નથી. જે બન્યું છે તે બધું હું જાણું છું. નસીબ આગળ કોઈનું કશું જ ચાલતું નથી. તમારી માતાએ જે વરદાનો માંગ્યા તેમનાથી શા માટે દુઃખી થાવ છો? તેને માટે કૈકેયીનો કશો દોષ કાઢી શકાય તેમ નથી. ભગવાનના સંકલ્પે તેમને તેના વરદાન માંગવા માટે પ્રેર્યા. હું જાણું છું કે કૈકેયી રામને પોતાના પ્રાણ સમાન ચાહે છે એટલે તેમના મને જે વળાંક લીધો તેનું કારણ કોઈ માનવ વિચારના કે તર્કના ક્ષેત્રમાં શોધવાની જરૂર નથી. તેનું કારણ તો ભગવાનની દિવ્ય યોજનામાં શોધવાનું છે. ઘટનાઓનું મૂલ્યાંકન કરીને દુનિયા કૈકેયીનો દોષ કાઢે, વેદોમાં ગવાયેલી જીવવાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનો દોષ કાઢે, પણ એમ સમજો કે જે કાંઈ બન્યું તે સર્વશક્તિમાન ભગવાનની ઈચ્છા મુજબ બન્યું છે. ભરત દુનિયા તમારી નિષ્કલંક કીર્તિના ઉત્સાહપૂર્વક ગાન કરશે. વેદોના બોધોને આચરણમાં મૂકીને દ્રષ્ટાંતરૂપ બનતા અને વેદોના પ્રભાવને બતાવી આપતા તમારા જેવા લોકોને કારણે વેદોની કિંમત વધારે અંકાશે. સંકોચ ન કરશો. પિતા જે પુત્રને રાજ્ય સોંપે તેનો તે રાજ્યનું શાસન કરવાનો અધિકાર ગણાય છે. સત્યના વફાદાર અનુયાયી મહાત્મા દશરથ રાજાએ રાજ્ય તમને આપ્યું છે અને રાજાઓના ધર્મ અનુસાર શાસન કરવાની તમને આજ્ઞા કરી છે. તે આજ્ઞા તમારે પાળવી જોઈએ. રામના વનવાસને પરિણામે અનેક વિપત્તિઓ પેદા થઈ ગઈ છે. તે ઘટનાથી આખી દુનિયા શોક નિમગ્ન બની ગઈ છે. અત્યારે પોતે કરેલા પાપને કારણે તમારી માતા ખૂબ જ પશ્ચાતાપ કરી રહ્યા છે, પણ તમને તો કોઈ પાપનો સ્પર્શ થતો જ નથી. તમે નિર્દોષ છો. અત્યારે તમે રાજ્યનું શાસન ચલાવો તો તેથી તમને કશું જ કલંક લાગવાનું નથી. હકીકતમાં તમે રાજ્યની લગામ તમારા હાથમાં લીધી છે તે જાણીને રામ રાજી થશે. મારે એ પણ કહેવું જોઈએ કે અત્યારે તમે જે ધ્યેય અર્થે જઈ રહ્યા છો તે સાચે જ ખૂબ સ્તુત્ય છે. તમારો હેતુ ખૂબ પ્રશંસનીય છે, કારણ કે રામના ચરણકમળ પ્રત્યેની ભક્તિ એ સર્વ સમૃદ્ધિનું અને પ્રગતિનું ઉદ્ભવ સ્થાન છે. ભરત, હું હિંમતપૂર્વક કહું છું કે તમારા જેવો સદગુણી અને ભાગ્યશાળી બીજો કોઈ નથી. તમે રામના વહાલા નાના ભાઈ હોવાની તમારી યોગ્યતા સિદ્ધ કરી દીધી. વનમાં જતા જતા રામે અમારા આશ્રમને પાવન કર્યો છે. તે રાત્રે મધ્યરાત્રિ સુધી રામ મોટે ભાગે તમારી અને તમારા સદગુણોની જ વાત કરતા હતા. પ્રયાગમાં પવિત્ર સ્નાન કરવા માટે તે લોકો મારી સાથે ગયા હતા. સ્નાન કરતા કરતા પણ તેઓ તમને જ યાદ કરતા હતા. અયોધ્યા છોડતી વખતે તે તમને અને શત્રુઘ્નને ન મળી શક્યા તેનો તેમણે અફસોસ હતો. તમારા પ્રત્યે રામને જે પ્રેમ છે તેનું હું માપ કાઢી શકતો નથી. વળી પોતાનો આશ્રય લેનારા લોકોના શોકને દૂર કરવા રામ હંમેશા તત્પર હોય છે. સમગ્ર વિશ્વ તેમનું કુટુંબ છે. બધા તેમના સગા સંબંધીઓ છો. હું માનું છું કે તમે માનવ સ્વરૂપ રામની મમતા છો. તમે જેને કલંક માનો છો તે એક પદાર્થપાઠ છે, દ્રષ્ટાંતરૂપ છે, પ્રેરણા છે, એમ હું માનું છું. ભરત, તમારે શોકના ભારથી કચડાઈ જવાનું નથી. તમારી પાસે તો ચિંતામણી એટલે કે કામનાઓની પરિપૂર્ણ કરનારો હીરો ચિંતામણી છે. તો પછી હું ગરીબ છું એમ માનીને તમે શા માટે વિલાપ કરો છો? તેમ કરવું તે તમારા માટે યોગ્ય નથી. સીતાના, રામના અને લક્ષ્મણના દર્શન એ તો ખરેખરો નિધિ છે, જેની શોધ બધી આધ્યાત્મિક સાધનાઓ કરી રહી છે. મને તે સદભાગ્ય પ્રાપ્ત થયું હતું, કારણ કે મેં તે દર્શનનો આનંદ મારી આંખોને આપ્યો. હું તેમની સાથે વાતો કરી શક્યો, તેમની પાસે રહી શક્યો હતો અને તેમનો સ્પર્શ પણ કરી શક્યો હતો. મને તેમના યજમાન બનવાનો વિશિષ્ટ અધિકાર અને આનંદ સાંપડ્યો હતો. કદાચ મારા સદભાગ્યનો અમુક અંશ જરા રહ્યો હશે, કારણ કે હવે મને તમારા દર્શનનો પણ આનંદ પ્રાપ્ત થયો છે. મારું હૃદય હવે આનંદ વિભોર બની ગયું છે. રામ અમારી ખાતર વનમાં ગયા છે, જેથી વનમાં રહેતા તપસ્વીઓની આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય, અમારી પવિત્રતામાં વૃદ્ધિ થાય. મહાન મુનિ ભરદ્વાજે આમ ભરતની અને તેમના સદગુણોની પ્રશંસા કરી. બોલતા તેમની આંખોમાંથી હર્ષના આંસુઓનો પ્રવાહ વહેવા લાગ્યો. ભરતનું અને શત્રુઘ્નનું મન રામમાં અને તેમના અસીમ પ્રેમમાં તલ્લીન બની ગયું. તેમને લાગતું હતું કે અમે તેમના ભાઈઓ છીએ તે અમારું સદભાગ્ય છે, પણ તે મૂર્તિમાન પ્રેમની હાજરીથી પોતાને દૂર રહેવું પડ્યું તે વિચારથી તેમનો આનંદ તરત વિરમી ગયો. એટલે તેઓ અસહ્ય શોકમાં, અનિવર્ચનીય દુઃખમાં વિલીન બની ગયા. પ્રણિપાતની સ્થિતિમાંથી ઉભા થઈ દુઃખથી રૂંધાઈ ગયેલા કંઠ સાથે ભરત બોલ્યા, ગુરુજી, તમે ભૂત, ભવિષ્ય, વર્તમાનને જાણો છો. તમે તદ્દન સત્ય જ કહ્યું છે. તમે પરમ સત્યના સ્વામી છો. કૌશલ્યમાં અને શક્તિમાં રામ કરતા કોઈ ચડિયાતો નથી. તમારી આગળ મેં સત્ય જ બોલવાનો નિર્ણય કર્યો છે. લોકોના મનને અને તેમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે રામ જાણે છે. મારી માતાએ જે અન્યાય કર્યો તે બદલ મારા મનમાં અત્યારે દુઃખ નથી. તેમના પર આવી પડેલી વિપત્તિ બદલ લોકોને મારો દોષ કાઢશે તેનો મને હવે ડર નથી. મને સ્વર્ગ માટે અયોગ્ય ગણવામાં આવે તેની પણ મને હવે નિરાશા નથી.
મારા પિતાએ ઉચ્ચ કીર્તિ પ્રાપ્ત કરી છે. તે મરણ પામ્યા છતાં પણ તેમનો યશ આખા જગતમાં ફેલાઈ ગયો છે. ત્યારે લક્ષ્મણને લઈને તેમના વહાલા પુત્રે વિદાય લીધી તે જ ક્ષણે તેમણે પરપોટા જેવા શ્વાસને છોડી દીધો. તે કરુણ ઘટનાના આઘાતને તે જીરવી શક્યા નહીં, એટલે એમની ચિંતા કરવાની હવે કશી જરૂર નથી. પણ રામ, સીતા અને લક્ષ્મણ ઉઘાડે પગે વનમાં વિચરી રહ્યા છે. તપસના વલકલ વસ્ત્રો પહેરીને તેઓ કુશ ઘાસની સાદડીઓ ઉપર બેસે. તેઓ પર્ણકુટીઓમાં નિવાસ કરે છે. સૂર્યના તાપ પડે તેઓ તપ્ત બને છે. વરસાદથી તેઓ ભીંજાઈ જાય છે. ઢાળથી તેઓ ધ્રુજે છે. તેઓ મુશ્કેલીઓ સહન કરે છે. વનમાં તેઓ અકથ્ય સંકટો સહન કરે છે. નહીં, વારુ, હવે મને કહો કે તેમની તકલીફોનું કારણ માત્ર હું જ નથી, રાત દિવસ આ શોકમય હકીકત મારા કાળજાને કોરી ખાય છે, ખોરાક મારા જઠરમાં જવાની ના પાડે છે, નિંદ્રા મારી આંખોના પોપચા બીડવાની ના પાડે છે, મારી માતાની આ દુષ્ટતા મારા હૃદયમાં કટારની પેઠે ભોંકાઈ રહી છે, મારા રાજ્યાભિષેક માટે તેણે જે કાવતરું રચ્યું તે મારા વિનાશ માટેનું પાંજરું બની ગયું છે, મારા હૃદયને કોરી ખાતું દુઃખ કોઈ પણ ઉપાયથી શાંત પડે તેમ નથી, કશું પણ તે દુઃખને મટાડી શકે તેમ નથી, જ્યારે રામ અયોધ્યા પાછા આવશે ત્યારે તે આ દુઃખનો અંત આવશે, તે દુઃખ દૂર કરવાનો બીજો કશો જ ઉપાય નથી. ભરતના તે શબ્દો સાંભળીને એકત્રિત થયેલા તાપસોને આનંદ થયો. ભરદ્વાજે તેમને પૂછ્યું કે હે પુત્ર, હવે જરા પણ શોક કરીશ નહીં, રામના ચરણકમળો ઉપર દ્રષ્ટિ પડતા જ તારો શોક ચોક્કસ અદ્રશ્ય થઈ જશે. તાપસોએ પણ તેમને અનેક પ્રકારે આશ્વાસન આપ્યું. તે દરમિયાન મહામુનિ ભરદ્વાજે એક શિષ્યને ઇશારો કર્યો કે ભરત અને શત્રુઘ્ન પાસે કંદમૂળ ફળ લાવીને મૂક. તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે પરિચારિકાઓ, મંત્રીઓ, દરબારીઓ માટે અને અયોધ્યાવાસી લોકો કે જેમણે કોઈ પણ ફરિયાદ કર્યા વગર રામના દર્શન માટેની ઉત્સુકતાથી માર્ગની અનેક તકલીફો વેઠી છે અને જે પોતાના સ્વામીના વિયોગથી ખૂબ દુઃખી મનવાળા બની ગયા છે તેમને માટે ભોજનની વ્યવસ્થા કરો. પૂજ્યભાવપૂર્વક ગુરુની આજ્ઞા માથે ચડાવીને શિષ્યોએ બધા અતિથિઓને નાસ્તામાં ખૂબ ભોજન આપ્યું. બંને રાજકુમારોના, તેમના કુટુંબીઓના, મંત્રીઓના, દરબારીઓના, પંડિતોના અને બ્રાહ્મણોના આતિથ્ય માટે પરિશ્રમપૂર્વક ઉત્સવ જેવી વ્યવસ્થા કરવામાં આવી. ભરદ્વાજ મુનિની રહસ્યમય સંકલ્પ શક્તિથી બધી વસ્તુઓ પરિપૂર્ણ માત્રામાં હાજર થઈ ગઈ. ભરત તેથી આશ્ચર્યચકિત થઈ ગયા. પણ એમ કહેવું જોઈએ કે માત્ર બે ભાઈઓ જ નહીં પણ અયોધ્યામાંથી આવેલો સમગ્ર સમુદાય તે ભક્કાને અને પુષ્કળતાને ક્ષુદ્ર સમજતો હતો. તેમને તે જરા પણ મનોહર લાગ્યા નહીં. અત્તરો, સુગંધી પુષ્પોના ગોટા, મધુર રસવાળા ફળો અને સ્વાદિષ્ટ આકર્ષક વાનગીઓ જોઈને બધા આશ્ચર્યમુગ્ધ બની ગયા. ભરત અને શત્રુઘ્ન માટે જે તેજસ્વી આસનો ખાસ મૂકવામાં આવ્યા હતા તે અવર્ણનીય હતા. જ્યારે બધું તૈયાર થઈ ગયું ત્યારે મુનિએ દરેક જણને ખાસ બનાવેલ ભોજનખંડમાં નિમંત્રણ. બધા તે અદભુત સુંદર સ્થાનમાં પ્રવેશ્યા. રાજગુરુને અને તેમના પત્નીને તેમને માટે ખાસ અલાયદા રાખેલા આસનો ઉપર લઈ જવામાં આવ્યા. રાણીઓ પણ પોતાને માટે આચ્છાદિત કરાયેલા સ્થાનમાં આવી. તેમને અંદર જવા માટે પરિચારિકાઓ માર્ગની બંને બાજુએ પંક્તિબદ્ધ ઉભા રહ્યા હતા. શોક ભાર નીચે ચગદાઈ ગયેલી હોવા છતાં રાણીઓએ મુનિની આજ્ઞામાં સંમતિ આપી. તે સમયે મુનિના તેજસ્વી મુખવાળા શિષ્યો યોગ્ય માનપૂર્વક તે વિખ્યાત આશ્રમના રીતરિવાજ અનુસાર ભરતને અને શત્રુઘ્નને અંદર લઈ આવ્યા. યુવાન તાપસો માર્ગની બંને બાજુએ ઉભા રહ્યા હતા. તેઓ ચામર ઢોળતા હતા અને શાસ્ત્ર સૂક્તોના પાઠ કરતા હતા. પોતાને માટે રાખેલા ભવ્ય આસનો પાસે બંને ભાઈઓ આવી પહોંચ્યા. પાસે આવ્યા કે તરત જ તેમણે પોતાના મસ્તક નમાવ્યા, પૂજ્ય ભાવપૂર્વક દંડવત પ્રણામ કર્યા. શિષ્યના હાથમાંથી તેમણે ચામરો લઈ લીધા અને સિંહાસનોની એક એક બાજુએ ઉભા રહીને પૂજ્ય ભાવપૂર્વક તેમણે ચામરો ઢોળવાનું શરૂ કર્યું. આસનો ઉપર બેસવાને બદલે તેઓ આસનોની પૂજા કરી રહ્યા હતા. ખાલી સિંહાસનોની કરાતી પૂજાના ભાવ દર્શનને જોઈને બધા આશ્ચર્યચકિત બની ગયા. જ્યારે મુનિએ તેમને સિંહાસનો ઉપર બેસવાનું કહ્યું ત્યારે તેમણે પગે પડીને ભરત અને શત્રુઘ્નને વિનંતી કરી, ગુરુજી, આ સિંહાસનો સીતાના અને રામના છે, અમારા નહીં. અમને તેમના પર બેસવાનો અધિકાર નથી. આ પવિત્ર આશ્રમમાં માત્ર તે બે જ જણને, લક્ષ્મીદેવીને અને નારાયણને સિંહાસનો ઉપર બેસવાનો હક છે. અમે તેમના દાસ છીએ, આમ તેમની સેવા કરવાની રજા અમને આપો. તે સાંભળીને તાપસોને આખા સમાજ આનંદ વિભોર બની ગયા. તેમણે તેમની કદર કરી. બંને ભાઈઓએ રામ માટે જે ખૂબ ઊંડો પ્રેમ હતો તેની તેઓ માયોમાય પ્રશંસા કરવા લાગી. તેમની આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગી. બંને ભાઈઓની શ્રદ્ધા અને શ્રદ્ધાની સુસ્થિરતા જોઈને તાપસો આશ્ચર્યચકિત બની ગયા. ભાઈઓ પોતાને માટે લાવવામાં આવેલી અનેક વાનગીઓ સિંહાસનોને ધરાવી મનમાં એવું ચિત્ર ખડું કરી રહ્યા હતા કે આ સિંહાસનો ઉપર બેસીને મનોહર આકૃતિઓવાળા રામ સીતાને તે નૈવેદ્ય આરોગે છે. થોડા સમય પછી રકાબીઓમાં મુકાયેલી વાનગીઓમાં તેમણે ભાંગીને ટુકડા કર્યા. પછી પૂજ્યભાવપૂર્વક તે નૈવેદ્ય પોતાની આંખોને અડાડીને તે પવિત્ર ભોજન લીધું. અયોધ્યાના વડાઓને, મંત્રીઓએ, પરિચારકોએ, નાગરિકોએ ભોજન ન લેવા બદલ ભરદ્વાજ મુનિની ક્ષમા માંગી. તેમણે કહ્યું કે રામના વિયોગના દુઃખથી વિવશ બનેલા અમે આ ખોરાક લઈ શકતા નથી. તેમણે ભોજન લેવાનો ઇનકાર કર્યો કારણ કે તેમને એમ લાગતું હતું કે માત્ર રામનું દર્શન જ અમને સંતોષની લાગણી આપી શકે તેમ છે. અમે તે અમૃતમય મિજબાનીને ઝંખી રહ્યા છીએ. મુનિના આતિથ્યનું ધોરણ જેટલું ઊંચું હતું તેટલી જ ઊંડી આ લોકોની ગ્લાની હતી. તે બોલ્યા કે અમે રામના દર્શન માટે ખૂબ આતુર છીએ, તેથી અમે ખાઈ શકીએ તેમ નથી. આખરે મુનિને તેમની ઈચ્છા આગળ નમતું જોખું પડ્યું. મિજબાની લેવા માટે તે તેમને સમજાવી શક્યા નહીં. પ્રભાત થયો અને બધા જ વનમાં આગળ વધવા માટે તૈયાર થઈ ગયા. તેમણે મુનિને સાષ્ટાંગ પ્રણિપાત કરી, તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને વિદાય માંગી. પરિચારકો માર્ગ બતાવવા માટે આગળ ચાલતા હતા. તેમની પાછળ પાછળ પાલખીઓ અને રથો જતા હતા. નિષાદરાજ ગુહના ખભા ઉપર હાથ રાખી ભરત પાછળ ચાલતા હતા. તે મૂર્તિમાન ભ્રાતૃભાવ અને ભક્તિ સમાન લાગતા હતા. કાંટા પથરાથી બચવા માટેના તેમણે પગે જોડા પહેર્યા ન હતા. સૂર્યના બળતા તાપથી બચવા માટે તેમણે માથે છત્રી પણ ઓઢી ન હતી. તેમણે કોઈને પોતાને માથે છત્રી ઓઢાડવાની રજા ન આપી. તેમણે કોઈને પગરખા લાવવાની રજા ન આપી. પણ પૃથ્વીને તેમના પર દયા આવી. તેણે ભરતના માર્ગને મૃદુ અને મધુર બનાવી દીધો. આખી મુસાફરી દરમિયાન શીતળ અને મંદ પવન વાતો હતો. ભરતની અને પોતાની વચ્ચે સૂર્યે એક વાદળ રાખ્યું. સાંજ પડી ત્યારે તેઓ યમુનાના કિનારે પહોંચ્યા. આખી રાત તટ પાસે નૌકાઓ એકઠી થતી રહી હતી, એટલે સઘળો સમુદાય એકી વખતે નદી પાર કરી શકે. પછી તેમણે સ્નાન કર્યું અને આભાર વૃત્તિથી ખૂબ પૂજ્યભાવપૂર્વક પવિત્ર નદીને સાષ્ટાંગ પ્રણિપાત કરીને તેઓ આગળ ચાલે. ત્યાંથી ભરતે અને શત્રુઘ્ને તાપસોના વલકલો ધારણ કરીને આગળ ચાલવા માંડ્યું. તેમની સાથે હૃદયમાં રામ સીતાના ચિત્રો રાખીને મંત્રીઓ, રાજકુમારોના સાથીદારો અને પરિચારકો ચાલતા હતા. માર્ગમાં આસપાસના ગામડાના લોકો પસાર થતા જન સમુદાયને જોઈને આશ્ચર્યમુગ્ધ બની ઉભા હતા. ઘેરથી નદીએ પાણી ભરવા આવેલી સ્ત્રીઓએ પોતાના ઘડા જમીન ઉપર મૂકી દીધા. તેઓ એક પણ મટકું માર્યા વગર બંને ભાઈઓને જોઈ દિગ્ભૂડ બની ગઈ ઉભી હતી. તેમને લાગ્યું કે આ તેજ બે ભાઈઓ રામ અને લક્ષ્મણ છે, જેઓ ફરી આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે. પણ આ વખતે સીતા તેમની સાથે નથી. સીતાને બદલે આ વખતે તેમની સાથે રથદળ, અશ્વદળ, ગજદળ અને પાયદળ છે, આયુધધારી સેના છે. તેમને આશ્ચર્ય થયું કે આ વખતે સીતા ક્યાં હશે. ખૂબ ઉત્સુકતાપૂર્વક તેમણે તે જનસમુદાયમાં સીતાની શોધ કરી. નિરાશ થવાથી તેઓ પોતાની સખીઓ સાથે ગપસપ વાતો કરવા લાગી. તે સમૂહમાંની એક સ્ત્રી બોલી, તે દિવસે જ્યારે રામ લક્ષ્મણને જોયા ત્યારે તેઓ શરીર સૌંદર્યથી, યૌવનથી, સદગુણથી અને બુદ્ધિથી પ્રકાશતા હતા. પણ આજે આ બેના મુખ ઉપર શોકનું વાદળ છવાયેલું છે, એટલે આ બે જણ તે ન હોઈ શકે. જે તે દિવસે અહીં પસાર થતા હતા, રાજપરિવાર સાથે આવેલા એક દૂતે તેમની વાતચીત સાંભળી. તેણે તે ભરતને કહી. તે દરમિયાન તે સ્ત્રીઓને ખબર પડી કે આ બે જણ રામના ભાઈઓ છે. તેઓ રામના દર્શન કરવા જ્યાં રામ હોય ત્યાં જઈ રહ્યા છે. તે સાંભળી એક કઠોર સ્વભાવની સ્ત્રી ગુસ્સામાં તાડુકી ઉઠી. પોતાના પિતાએ આપેલા રાજ્ય પર શાસન કરતો આ માણસ આયુધોવાળી સેના સાથે પોતાના ભાઈ રામના દર્શન કરવા જાય છે, તેની સામે જુઓ તો ખરી, તેને કંઈ શરમ છે. ત્યાં તેને વચ્ચે રોકી બીજી એક સ્ત્રી બોલી, બહેન એમ ન બોલીશ. આપણા રાજા દશરથનું સંતાન કઠોર હૃદયવાળું હોઈ ન જ શકે. ચતુરંગે સેના સાથે તે રામ પાસે પ્રાર્થના કરવા જતા હશે કે અયોધ્યા પાછા પધારો અને રાજ્ય સિંહાસન ઉપર બિરાજો. ત્રીજી એક સ્ત્રીએ તે અર્થઘટન સ્વીકાર્યું અને તે બોલી, હા હા, પૃથ્વી ઉપર કયા દરમાં કયો સાપ રહે છે તે કોણ જાણે છે. કોઈ પણ માણસ બીજાના સ્વભાવ વિશે કશું પણ કહી શકે નહીં. બીજાઓને કાર્યમાં પ્રેરિત કરતા હેતુઓ અને લાગણીઓ બાબત કોણ નિર્ણય આપી શકે. તે હેતુઓ અને લાગણીઓ ખૂબ જ ઉચ્ચ પ્રકારના પણ હોય, જે વિશે આપણે જરા પણ જાણતા ન પણ હોઈએ. પણ રામ સત્યના અડગ અનુયાયી છે. કોઈ પણ માણસ દલીલો કરીને તેમને પ્રાર્થના કરે, પણ 14 વર્ષની મુદત પૂરી કર્યા પહેલા તે કદી અયોધ્યા પાછા ફરશે નહીં, હું એમ માનું છું. તેણે પોતાની ઉદાત્ત ભાવનાઓ આ રીતે વ્યક્ત કરી. જાસૂસોએ આ ગ્રામીણ સ્ત્રીઓના વાર્તાલાપની જાણ યોગ્ય રીતે ભરતને અને શત્રુઘ્નને કરી. ગામડાની આ અભણ સ્ત્રીઓ આટલી આશ્ચર્યજનક માત્રામાં રામની મહત્તાને પારખી ગઈ છે તે જાણીને તેમને આનંદ થયો. લોકો રામના ગુણોની અને પોતાના નમ્રતાની તથા ભ્રાતૃભક્તિની જે પ્રશંસા કરતા હતા તે સાંભળતા સાંભળતા તેઓ આગળ ચાલ્યા. પ્રતિક્ષણ તેઓ પોતાના મનને રામમાં જ કેન્દ્રિત કરતા હતા. આગળ ચાલતા તેમને અનેક બ્રાહ્મણો, તપસ્વીઓ, સંન્યાસીઓ અને બીજા પવિત્ર માણસો મળ્યા. તે બધા રામની અને તેમના સદગુણોની પ્રશંસા કરવાના સુખપ્રદ કામમાં ગોઠાયેલા હતા. તેમને જોઈ ભરતે તેમને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને પૂછ્યું કે આપ ક્યાંથી આવી રહ્યા છો. જ્યારે તે પવિત્ર લોકોએ પોતાના હર્ષોન્નાદ ને શાંત કરવા પ્રયત્ન કરો અને આખરે જવાબ આપવા માટે પોતાના કંઠને સ્વસ્થ કરવામાં તેઓ સફળ થયા ત્યારે ભરત ઉત્કટ આતુરતાપૂર્વક તેમને નિહાળી રહ્યા હતા. જ્યારે લોકોએ કહ્યું કે અમે સીતાના, રામના, લક્ષ્મણના દર્શન કરીને પાછા આવી રહ્યા છીએ ત્યારે બંને ભાઈઓ તેમને પગે પડ્યા અને આંખોમાંથી હર્ષાશ્રુ વહાવતા વહાવતા ઉભા થયા. તેઓ બોલ્યા, ઓહ, તમે કેવા નસીબદાર છો. અમને કહો કહો કે તેઓ કેટલા દૂર છે, તેઓ ક્યાં છે. ભાઈઓએ આ પવિત્ર લોકોના કુશળ સમાચાર પણ પૂછ્યા. તેમણે કહ્યું કે તમારી હજી થોડીક વધારે દૂર મુસાફરી કરવી પડશે. એટલે બંને ભાઈઓએ તે રાત ત્યાં જ ગાળવાનો નિર્ણય કર્યો. સવાર પડ્યો અને તેમણે જોયું કે પોતે ચિત્રકૂટ પર્વતની બહુ જ નજીક છે. એટલે રામ, સીતા અને લક્ષ્મણને મળવાની ઉત્કંઠાથી તેઓ બમણી ઝડપથી પોતાની મુસાફરી ચાલુ કરી. બપોરે તેમણે મંદાકિની નદીનો ખળખળ અવાજ સાંભળ્યો. તેઓ સ્પષ્ટતાપૂર્વક ચિત્રકૂટ શિખરને જોઈ શકતા હતા. શિખર નજરે પડ્યું કે તરત જ અયોધ્યાના નાગરિકો અને બંને ભાઈઓ જમીન ઉપર પૂજ્યભાવપૂર્વક દંડવત પ્રણામ કરી પછી ઉભા થઈને તેઓ વધુ ઝડપથી આગળ ચાલ્યા. જે લોકો ખૂબ થાકી ગયા હતા અને વધુ પરિશ્રમ માટે નિરાશ બની ગયા હતા તેમણે એમ લાગ્યું કે પોતાનામાં ઓચિંતી હાથી જેટલી શક્તિ આવી ગઈ. પોતાની શારીરિક સ્થિતિની પરવા કર્યા વગર તેઓ ઝડપભેર ચાલવા લાગ્યા. જે લોકોએ પાલખીઓ ઉચકી હતી અને જેમના પગના તળિયામાંથી લોહી નીકળતું હતું તેમનામાં જય જયનો નાદ કરવાથી વધારે બળ આવ્યું. તેઓ રામ લક્ષ્મણનું નામ જપતા જપતા આગળ ચાલે. તે દિવસે પરોઢ સમય પહેલા રામ જાગી ગયા હતા. તેમણે સીતાને કહ્યું કે રોજના કરતા આજે મારા પિતા ચેતનામાં વારંવાર આવ્યા કરે છે. તે સાંભળીને સીતા બોલ્યા, સ્વામી, તમે જાણો છો કે મને કદી સ્વપ્નો આવતા નથી, પણ આજે રાત્રે મને એક અદભુત સ્વપ્ન આવ્યું હતું. હું એમ પણ કહી શકું કે ખરેખર તો એ સ્વપ્ન ન હતું. સ્વપ્નમાં મેં જોયું તે તમારા વિયોગને લઈને ભરત અને શત્રુઘ્ન દુબળા પડી ગયા છે. સ્વપ્નમાં મેં જોયું કે તમારા સિવાય અયોધ્યામાં એક ક્ષણ પણ રહેવાનું અશક્ય લાગતા તેઓ આપણી તરફ આવી રહ્યા છે. તેમની સાથે માત્ર અયોધ્યાના લોકો જ નહીં પણ કૌશલ્યા, સુમિત્રા અને કઈ કઈ રાણીઓ પણ છે. આ અનુભવ વર્ણવતા વર્ણવતા તેમની આંખોમાં આંસુ ઉભરાય. રામે લક્ષ્મણને પાસે બોલાવીને કહ્યું, ભાઈ, તે સીતાના સ્વપ્નની વાત સાંભળી નહીં વારું. આ સ્વપ્ન સારા સમાચારો સૂચવતું નથી, કારણ કે સીતાએ બીજા બધાને પણ જોયા અને તે માત્ર પિતાને એકલાને બીજાઓ સાથે સાથ સંબંધ વગરના જોયા. મને એક અપશકન લાગે છે. આવ આપણે સ્નાન કરી લઈએ, તે શ્રેષ્ઠ છે. તે મુજબ ત્રણેય જણાએ નદીમાં જઈને સ્નાન કર્યું. તે જ વખતે પંખીઓના ટોળા આકાશમાં ઉડવા લાગ્યા. ઉત્તર દિશાનો ભાગ ધૂળના ગાઢ વાદળથી આચ્છાદિત થઈ ગયો. ઘણા પશુ પંખીઓ ડરના માર્યા ઝડપભેર ભાગી જતા હતા, ઉડી જતા હતા. આ અસાધારણ ઘટનાને જોઈને લક્ષ્મણ તેનું કારણ શોધી કાઢવા એક વૃક્ષ ઉપર ચડ્યા. તેમણે જોયું કે અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ સાથે સેના તેઓ જ્યાં હતા ત્યાં આવી રહી હતી. તેમણે અનુમાન કર્યું કે તે સેનાની મોખરે એક રાજા હતો. તેમણે રામને તે માહિતી આપી કે જલ્દી પર્ણશાળામાં પાછા જવું એ જ શ્રેષ્ઠ છે. તે દરમિયાન જંગલના ભીલો, કિરાતો અને બીજી ટોળિયાના માણસો રામ પાસે દોડી આવ્યા અને બોલ્યા કે એક લશ્કરી સેના આ બાજુ આવી રહી છે. તે સેનાના રાજવી નેતાના રથ ઉપર એક વટવૃક્ષ ચિહ્નવાળો ધ્વજ છે. રામને, સીતાને અને લક્ષ્મણને ખાતરી થઈ ગઈ કે ભરત પોતાના તરફ આવી રહ્યો છે. તે બાબતમાં હવે તેમને જરા પણ શંકા રહી ન હતી. તે સમયે લક્ષ્મણ ક્રોધથી કંપવા લાગ્યા. તેમણે દલીલ કરી કે રામના દર્શન માટે આવવું હતું તો એમાં ચતુરંગ સેનાને સાથે લાવવાની શી જરૂર હતી. તે દુષ્ટ નારીએ તેની માતાએ તેને સલાહ આપી હશે. જંગલના નિવાસસ્થાનમાં આયુધો રહિત રહેતા એકલા રામ પર હુમલો કરવાથી અને તેમના અયોધ્યામાં પાછા આવી રાજ્ય ન કરે તેવી કંઈક દુષ્ટ પ્રયુક્તિઓમાં ભરતે સંમતિ આપી હશે. આવું મારું અનુમાન છે. પોતાનામાં પ્રગટેલા ક્રોધની જ્વાળાઓથી લક્ષ્મણ લગભગ બળ્યા જળ્યા થઈ ગયા. તેમની આંખો અંગારા જેવી લાલ ચોળ બની ગઈ. તેમના શબ્દો તલવારના પ્રહારો જેવા તીક્ષ્ણ બની ગયા. રામે લક્ષ્મણમાં થયેલું પરિવર્તન જોયું. તે બોલ્યા, લક્ષ્મણ, ઠંડો પણ વિક્ષુબ્ધ ન બની જઈશ, શાંત થા. ભરત સદગુણોમાં દ્રઢ છે, તેનો પ્રેમ અમેય છે. જેમ સરોવરના સૌંદર્યમાં કમળ વૃદ્ધિ કરે છે તેમ ઇક્ષ્વાકુ વંશની ગરિમામાં તે વૃદ્ધિ કરે છે. વિશુદ્ધ, નિષ્કલંક, પવિત્ર માણસ ઉપર દોષારોપણ કરવું તે યોગ્ય નથી. આમ ભરતના મનના હેતુઓનો ચોક્કસ સ્વરૂપનું વર્ણન કરીને રામ લક્ષ્મણના ક્રોધના આવેગને શાંત પાડવામાં સફળ થયા. થોડા સમયમાં ભરતે પોતે કેટલાક વનવાસીઓ દ્વારા સંદેશો મોકલ્યો કે મારા ભાઈ શત્રુઘ્ન સાથે અમારા પરિચારકો અનુયાયીઓ સાથે હું રામના દર્શન ખોજતો આવ્યો છું. તે સુખદ સમાચાર આવવાથી રામ રાજી થયા. શરદ ઋતુના સરોવરો પેઠે તેમના નેત્રકમળો આંસુથી ઉભરાઈ ગયા. જ્યારે ત્વરાપૂર્વક સ્નાન કરીને રામ, લક્ષ્મણ અને સીતા પોતાની પર્ણકુટીમાં આવતા હતા ત્યારે આ બધું બન્યું. જ્યારે તેઓ પર્ણકુટીમાં પહોંચ્યા ત્યારે ભરતે તેમને જોયા. તેમનું હૃદય દુઃખથી ચિરાઈ ગયું. ખૂબ દુઃખપૂર્વક તેમણે રામ એવી ચીજ પાડી. રામને ભગે પડ્યા અને જમીન ઉપર પડીને ડૂસકા ભરવા લાગ્યા. એ લોકોના વિયોગથી ભરત જે વ્યથા અનુભવી રહ્યા હતા તે લક્ષ્મણે જોઈ. તેમને ખ્યાલ આવી ગયો કે ભરતના આશયો વિશેનો પોતાનો ખ્યાલ તદ્દન ખોટો હતો. તેમને હૃદયમાં ભયંકર પશ્ચાતાપ થવા લાગ્યો. શોકના ભારથી તેમનું મસ્તિષ્ક નીચે નમી પડ્યું. ભરત અને શત્રુઘ્ન સાથે તેમને ખૂબ આંસુ સારે. સામે રામે પોતાના ભાઈઓને જમીન પરથી ઉઠાવી લીધા. તે તેમની શોકની લાગણીઓને શાંત કરવા લાગ્યા. એટલામાં કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી રાણીઓ, મંત્રીઓ, રાજગુરુ વસિષ્ઠ, પંડિતો, અયોધ્યાના નાગરિકો અને સેનાના સભ્યો પાસે આવી ગયા. રામને જોતા તેમને શોક અને હર્ષ બંને થયા. પોતાના વાલા રાજકુમારને જોઈને તેમણે જે હર્ષ થયો તે પર્ણકુટીની પાસે તપસના વલ્કલ વસ્ત્રો પહેરેલા રામને જોઈને તેમને જે શોક થયો તેને ભૂસી શક્યા નહીં. તેમણે વિલાપ કર્યો, રુદન કર્યું, શોકના અને આભાર વૃત્તિના આંસુ સારે. તેમના ચિરાઈ ગયેલા હૃદયોમાંથી રામ, રામ એવો જે અવાજ નીકળ્યો તે પૃથ્વીના અને આકાશના વિશાળ વિસ્તારોમાં ફેલાઈ ગયો. રામે મૃદુ અને મધુર શબ્દોમાં તેમને પોતાની લાગણીઓ ઉપર કાબુ રાખવા સમજાવ્યા. પછી તે માતાઓ પાસે ગયા, પણ તે દુર્ભાગ્યની અને દુઃખની મૂર્તિઓ સામે મીટ માંડી શક્યા નહીં. આવી પડેલી વિપત્તિથી તે સભાન બન્યા, પણ થોડા જ સમયમાં તેમણે પોતાની જાતને આશ્વાસન આપી શાંત પડી. પોતાના પિતા મૃત્યુ પામ્યા તેથી તેમને શોક થયો, પણ થોડા સમયમાં તે સ્વસ્થ બન્યા. લક્ષ્મણને પોતાની પાસે ખેંચીને તેમણે તે હકીકત તેને જણાવી. લક્ષ્મણને માહિતી મળે તે માટે તેમણે પોતાના વંશના વફાદાર મંત્રી સુમંત્રને વિનંતી કરી કે અમને બધી વિગતો જણાવો, અયોધ્યાના રાજ્ય વહીવટ સંબંધી બધી હકીકત જણાવો. તે સાંભળીને શોકના ભારથી સહન ન કરી શકતા સુમંત્ર નીચે પડી ગયા. ઉભા થવાનો પ્રયાસ કરતા ડુસકા વચ્ચે તે બોલ્યા, લક્ષ્મણ હવે પછી આપણને દશરથ ક્યાં મળવાના હતા? રામના, સીતાના અને તમારા વિયોગના દુઃખથી જ્વાળાઓથી તે બળીને ખાક થઈ ગયા. અયોધ્યા જંગલ બની ગઈ છે. તમે જ્યાં જુઓ ત્યાં શોક જ નજરે પડે છે. તમે જે કંઈ સાંભળો તે વિલાપ જ હોય છે. માત્ર માણસો એ જ નહીં, પણ તમે જ્યારે ચાલ્યા ગયા ત્યારે પશુ પંખીઓએ પણ પોતાના પ્રાણ ત્યજી દીધા. જે જીવી રહ્યા છે તેઓ તમારા પ્રત્યાગમનની આશાથી જીવી રહ્યા છે. તે સાંભળીને લક્ષ્મણ ખૂબ રડ્યા. તે જવાબ ન આપી શક્યા. તે ઝાડના ઠૂંઠાની પેઠે ઉભા રહ્યા. એક પણ શબ્દ બોલ્યા સિવાય લક્ષ્મણ રામ પાસે ગયા અને લથડતે અવાજે બોલ્યા, આવી ભયાનક વિપત્તિ આવી પડશે એની મને સ્વપ્નમાં પણ કલ્પના ન હતી. આપણે આપણા પિતાને મૃત્યુ સમયે પણ મળી ન શક્યા. રામ તેમને આશ્વાસન આપતા બોલ્યા, જે બની ગયું છે તે શોક કરવાનો નિરર્થક છે. ભૌતિક શરીરો પાણીના પરપોટા પેઠે ક્ષણભંગુર છે. તે ફૂટી જાય છે અને અદ્રશ્ય થઈ જાય. આજે નહીં તો કાલે આ થવાનું જ છે. રામે અનેક નીતિ વાક્યો કહ્યા. પછી બંને ભાઈઓ કોઈ સગુવાલું મરી જાય ત્યારે વિધિપૂર્વક જે સ્નાન કરવું પડે તે સ્નાન કરવા માટે નદીએ ગયા. તે દરમિયાન સીતા પોતાની સાસુઓ પાસે ગયા અને તેમણે ખૂબ જ પૂજ્યભાવપૂર્વક તેમને ચરણસ્પર્શ કર્યા. તેમણે રાજગુરુના પત્નીને પણ સાષ્ટાંગ પ્રાણીપાત કરે. તે અયોધ્યાવાસી સ્ત્રીઓને પણ મળ્યા અને તેમને મધુર સ્વાગત દ્વારા યોગ્ય માનપૂર્વક રાજી કરી. જ્યારે તેમની નજર સીતા ઉપર પડી ત્યારે રાણીઓએ મોટેથી રુદન કર્યું. અયોધ્યામાંથી આવેલી સ્ત્રીઓએ તેમના સુંદર રાજકુમારની સ્થિતિ જોઈ અને તેઓ પણ શોકવશ બનીને વિલાપ કરવા લાગી. દશરથના મૃત્યુના સમાચાર જાણીને સીતાએ વારંવાર રાણીઓને સાષ્ટાંગ પ્રાણીપાત કર્યા અને તે બોલ્યા, અરે રે, આપણું કેવું મોટું દુર્ભાગ્ય છે. અમારો વિયોગ સહન ન કરી શકવાથી રાજાએ પ્રાણ છોડ્યા. દશરથના મૃત્યુના સમાચારથી સીતાના હૃદયને વજ્રઘાત થયો. ઘટનાઓએ જે વળાંક લીધો હતો તેથી સીતાએ અને રાણીઓએ લાંબો સમય રુદન કર્યું. તે દિવસ કોઈ પણ ખાઈ પી શક્યું નહીં. તેમને ખાવાનું મન જ ન થયું. આખો દિવસ અને રાત તેમણે શોકમાં વિતાવ્યા. સૂર્યોદય થતા વસિષ્ઠે રામને રાજાની મરણોત્તર ક્રિયા કરવાનું કહ્યું. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમણે તે મરણોત્તર ક્રિયા કરી. રામ પોતે જળને પાવન કરનાર મંત્ર બન્યા કે ગંગાના, ગોદાવરીના, સરસ્વતીના, નર્મદાના, સિંધુના અને કાવેરીના જળ આ પાત્રમાં આવો અને તેમાં જળને પવિત્ર બનાવો. એટલે તે વિધિ પાવન અને ખૂબ જ સફળ બની ગયો. ત્યાર પછી કુલગુરુએ દરબારના મંત્રીઓને, રાણીઓએ અને અયોધ્યાના નાગરિકોએ પૂરા બે દિવસ રામ, સીતા અને લક્ષ્મણ સાથે ગાળ્યા. બે દિવસ પૂરા થયા પછી રામ ગુરુ પાસે આવીને બોલ્યા, ગુરુજી, આ અયોધ્યાવાસી નાગરિકો માત્ર જળ જ પીએ છે અને કંદમૂળ જ ખાય છે, તેઓ બહુ દુઃખી છે. ભરત શત્રુઘ્નને માતાઓ સામે જોતા મારી એક ક્ષણ મને યુગ જેટલી લાંબી લાગે છે. તમે અયોધ્યા પાછા જાઓ એ શ્રેષ્ઠ છે. તમે તમારો સમય અહીં ગાળો છો. રાજા સ્વર્ગે સીધા આવ્યા છે. તમારે પાછા જવાની અગત્ય પર મારે વધારે આગ્રહ કરવો તે હું યોગ્ય માનતો નથી. કૃપા કરીને જે ખૂબ કલ્યાણકારી હોય તેનો જલ્દી અમલ કરો, એમ બોલીને રામ વસિષ્ઠને પગે પડે. વસિષ્ઠે જવાબ આપ્યો, રઘુવંશના નાથ રામ, તમે આમ શા માટે બોલો છો? તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલા બધા સુખી અને સંતુષ્ટ થયા છે? કારણ કે તમારી મનોહારિતા જોવાનું સદભાગ્ય તેમને સાંપડ્યું છે. જ્યારે લોકોએ સાંભળ્યું કે રામે તેમને અયોધ્યા પાછા જવાની વિનંતી કરી છે, ત્યારે મધ્યદરિયે વાવાઝોડામાં સપડાયેલી નૌકાની પેઠે બધા ભયભીત અને નિરાશ બની ગયા. પણ જ્યારે તેમણે વસિષ્ઠને પોતાની તરફેણમાં દલીલો કરતા સાંભળ્યા, ત્યારે જેના સ્થળમાં અનુકૂળ પવન લહેરી ભરાય છે એવી નૌકા પેઠે તેઓ સ્વસ્થ બન્યા. તેમણે દિવસના 3 વખત મંદાકિની નદીમાં સ્નાન કરવાનું, પોતે જાતે વનમાંથી આણેલા કંદમૂળ ફળોનો સાદો આહાર ખાવાનું અને સૌથી વધારે તો રામ, સીતા અને લક્ષ્મણના દર્શનથી પોતાની આંખોને તૃપ્ત કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. તે છોડીને તેમને અયોધ્યા પાછા જવાનો વિચાર ગમ્યો નહીં. સીતા સાસુઓની સેવામાં ગૂંથાયેલા રહેતા તેમની જરૂરિયાતો પહેલેથી જાણી લઈને તે તેમની સેવા કરવા ખડે પગે તૈયાર રહેતા. તે તેમને આશ્વાસન આપતા હતા કે વનમાં હું મારા દિવસો ખૂબ જ સુખપૂર્વક ગાળું છું, મને કશાની ખોટ નથી. પોતાના ધૈર્ય અને કૌશલ્યથી તે સાસુઓને આશ્ચર્યચકિત કરી દેતા. આવા પ્રતિકૂળ સંજોગોમાં સીતા આટલો બધો આનંદ પ્રાપ્ત કરી શકે છે તે વિચારથી માતાઓ રાજી થઈ ગઈ. સીતાને હિંમતપૂર્વક શોકનો સામનો કરતા જોઈને માતાઓ પણ વધુ સહેલાઈથી પોતાનું દુઃખ સહન કરવા લાગી. ભરત રાતે એક ક્ષણ પણ ઊંઘતા નહીં અને દિવસે તેમને ભૂખ લાગતી નહીં. રામનું મુખ જોઈને લોકો સુખી થતા, પણ તે મુખ જોઈને ભરત અને શત્રુઘ્ન દુઃખી થતા. તેઓ તે દુઃખ વધારે વખત સહન કરી શક્યા નહીં. તેઓ વસિષ્ઠ પાસે ગયા અને તેમને પગે પડે. તેમણે પ્રાર્થના કરી કે સીતા સાથે રામ અયોધ્યા પાછા ફરે તેમ તેમને સમજાવો. અનેક પ્રકારે પોતાનું દુઃખ વ્યક્ત કરીને તેઓ આતુરતાપૂર્વક ગુરુજીને પ્રાર્થના કરવા લાગે. ગુરુજી બહુ સારી રીતે જાણતા હતા કે પોતાના આદર્શો પ્રત્યે રામને બલિષ્ઠ શ્રદ્ધા છે. તે સત્યને અડગ રીતે વળગી રહે છે. પોતાના પિતાની આજ્ઞા પાળવાનો તેમનો નિશ્ચય અડગ છે. પણ ભરતના શોકથી તે એટલા બધા સંચાલિત બની ગયા હતા કે રામને સમજાવવામાં પોતે કશી કચાસ રાખી નથી એવી ખાતરી ભરતને થાય તે માટે તેમણે રામ પાસે વાત કરવાનો નિશ્ચય કર્યો. રામને પોતાની પાસે બોલાવીને વસિષ્ઠ બોલ્યા, રામ, ભરતની પ્રાર્થના સાંભળો. સજ્જનોની ઈચ્છા અનુસાર લોકોના હિત જળવાય તે રીતે, રાજનીતિના સિદ્ધાંતો અનુસાર અને વેદોની આજ્ઞા અનુસાર વર્તો. આ શબ્દોમાં ગુરુજીના ભરત પ્રત્યેના પ્રેમને વ્યક્ત થયેલો રામે જોયો. તે જાણતા હતા કે ભરત કદી ધર્મ માર્ગથી ચ્યુત નહીં થાય. તે મન વચન કર્મ દ્વારા મારી આજ્ઞાઓનું હૃદયપૂર્વક પાલન કરશે. તે હંમેશા મારા પગલાને અનુસરશે અને મારી સુખ સમૃદ્ધિ માટે કોશિશ કરશે. તે રાજી થયા. તેમણે મુનિના પ્રસ્તાવના જવાબમાં તે મૃદુતાપૂર્વક અને મધુરતાપૂર્વક થોડાક કલ્યાણકારી વાક્ય બોલ્યો. ગુરુજી, તમે મારા સાક્ષી છો. મારા પિતાના ચરણ મારા સાક્ષી છે. હું એટલું ભારપૂર્વક કહીશ કે મારા ભાઈ લક્ષ્મણ જેટલું વહાલું મને બીજું કોઈ નથી. મને ભરત જેટલો વહાલો છે તેટલો વહાલો દુનિયામાં કોઈ પણ માણસને પોતાનો ભાઈ નહીં હોય. પોતાના ગુરુના ચરણોમાં ભક્તિ રાખનાર માણસો સાચે જ નસીબદાર છે. તમને ભરત ઉપર ખૂબ પ્રેમ અને કરુણા છે. તે ભરતનો મહાન નિધિ છે. ભરત મારા કરતા નાનો છે એટલે તેની હાજરીમાં પ્રશંસા કરતા હું સંકોચ અનુભવું છું. મારો હવે એવો અભિપ્રાય છે કે ભરતે પોતાના મનની વાત જણાવવી જોઈએ, એમ બોલીને રામે વસિષ્ઠને દંડવત પ્રણામ કર્યા અને પોતાના સ્થાને બેઠા. વસિષ્ઠે ભરત સામે જોયું, કારણ કે તેઓ રામને સીધો જવાબ આપી શકે તેમ ન હતા. તે જાણતા હતા કે ભરત રાજા થવાના છે. તે બોલ્યા, ભરત, બધો સંકોચ અને શંકા ત્યજી દો. રામ તમારા મોટા ભાઈ છે. તે ખૂબ જ કરુણાપૂર્ણ છે. તમારું હૃદય તેમની આગળ ખુલ્લું કરો. તેમને તમારા મનની વાત જણાવો. મુનિના તે શબ્દો સાંભળીને ભરતને લાગ્યું કે વસિષ્ઠ રામના મનની વાત જાણી ગયા છે. તે બંને કૃપાપૂર્વક મારી ઈચ્છા પૂર્ણ કરશે. ઘટનાના વળાંકથી તે રાજી થયા. ભરત તેમની આગળ સ્થિર ઉભા થયા. કમળની પાંખડીઓ જેવા તેજસ્વી અને લાલ આંસુ તેમની આંખોમાંથી પડતા હતા. તે બોલ્યા, જે કહેવાનું છે તે બધું પૂજ્ય મુનિએ રામને કહી દીધું છે. બધાના વતી તેમણે જે અપીલ કરી છે તેમાં મારે ખાસ ઉમેરવાનું શું બાકી હોય? હું મારા રામના સ્વભાવને બરાબર જાણું છું. અનિષ્ટ કરનારાઓ પ્રત્યે પણ તેમને ક્રોધ થતો નથી. મારા માટે તેમને અપાર પ્રેમ છે, તેની હું ના પાડી શકું તેમ નથી. તેમની સામે ઉભા રહેતા મને શરમ આવે છે, પણ તેમના દર્શનથી અને મારા પ્રેમને કારણે મને આનંદ થાય છે. ગમે તેટલો લાંબો સમય હું તેમના દર્શન કરું તો પણ મારી આંખો તૃપ્ત થવાની નથી. રામ પ્રત્યેના મારા પ્રેમને ભગવાન સહન કરી શક્યા નહીં. ભાઈ ભાઈ વચ્ચેના આટલા બધા પ્રેમને તે સહન કરી શક્યા નહીં, અને એટલે તેમણે આ દુઃખની યોજના ઘડી અને તેમાં માતાને કારણ બનાવી. હું જાણું છું કે આમ કહેવાથી માને યશ કે માન મળવાનું નથી. મારી પોતાની માતાનો દોષ કાઢવાથી હું કેવી રીતે મારી અધિકતા સ્થાપિત કરી શકવાનો હતો? જ્યારે કોઈ માણસ પોતાની જાતને નિર્દોષ જાહેર કરે છે ત્યારે શું તે કથન માત્રથી તે નિર્દોષ સિદ્ધ થઈ શકે ખરો? હું પોતે તે કહેવામાં સંકોચ અનુભવું છું, કારણ કે મને પોતાને જ આશંકા છે કે મારી માતા નબળા મનની છે અથવા હું સારો અને બુદ્ધિશાળી છું એમ કહેવામાં મને પોતાને જ ખાતરી નથી. તળાવમાં રહેતી માછલીઓની છીપોમાં શું મોતી પાકે ખરા? મારા શોક માટે મારે બીજાઓને શા માટે દોષ કાઢવો જોઈએ? મારું કમનસીબ સાગર જેટલું વિશાળ છે. હું જાણું છું કે પાપોને પરિણામે આ બધી કરુણ કથા બની છે. મારા દુઃખમાંથી છટકવા માટે હું ચારેય દિશામાં કોઈક ઉપાય શોધી રહ્યો છું. હવે હું જાણું છું કે તેનો ઉપાય માત્ર એક જ છે. મારા ગુરુ મહાન મુનિ વશિષ્ઠ છે. સીતા અને રામ મારા પરમ શાસક છે, એટલે મને ખાતરી છે કે બધું ઠીક ઠીક થઈ રહેશે. સ્વામી, હું બીજા કશાની ઈચ્છા રાખતો નથી. રામ, તમારા આ દાસની આ એક ઈચ્છા પૂરી કરો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન દશરથ રાજાના ભૌતિક સંતાનો છે, એટલે એ ચારેય જણ પોતાના પિતાની આજ્ઞાઓનું પાલન કરવા બંધાયેલા છે. એવી કોઈ મર્યાદા કે નિયમ નથી કે પિતાની આજ્ઞા આ પુત્ર પાળે કે બીજો પુત્ર પાળે. અત્યાર સુધી તમે તેમની આજ્ઞા પાળવાની જવાબદારી ઉપાડી છે. હવે વનવાસનો ભાર ઉપાડવાનો અમારો વારો છે. સીતાએ, રામે અને લક્ષ્મણે અયોધ્યા પાછા જવું જોઈએ, અને અમે બે જણા 14 વર્ષ સુધી વનમાં જઈશું. અમને આ વરદાન આપો અને આશીર્વાદ આપો, એમ બોલીને ભરત રામને પગે પડે. ભરતની તે પ્રાર્થના સાંભળીને વશિષ્ઠની આંખોમાં હર્ષાશ્રુ ઉભરાયા. રામ આ દલીલોથી છેતરાયા નહીં. તે બોલ્યા, ભરત, મને લાગે છે કે તારી વિચારસરણી તું ધારે છે તેટલી વજૂદવાળી નથી. એમ વર્તવું તે બરાબર નથી. તે સિવાય તું મારી પાસેથી બીજું ગમે તે માગી લે. ભરતે જવાબ આપ્યો, ભાઈ, તો પછી લક્ષ્મણની પેઠે મને પણ અને મારા ભાઈને તમારી સાથે રહીને તમારી સેવા કરવાનો, તેથી અમને પૂરું સંતોષપ્રદ પવિત્ર જીવન પ્રાપ્ત થશે. રામે તે પ્રાર્થનાનો પણ સ્વીકાર ન કર્યો. તે બોલ્યા, ભરત, મારે માટે અને તારે માટે પણ પિતાની આજ્ઞાનો ભંગ ન જ થવો જોઈએ. પિતાની આજ્ઞા આપણે પૂજ્ય ભાવપૂર્વક માથે ચડાવવી જોઈએ. કાંઈ પણ બોલ્યા સિવાય આપણે તેનું પાલન કરવું જોઈએ. આપણા બધાને માટે ખૂબ વધારે યોગ્ય કર્મ એ છે કે પિતાએ મને જે આજ્ઞા કરી છે તે મારે પાળવી, અને તને જે આજ્ઞા કરી છે તે તારે પાળવી. આપણે આવી નિરર્થક વાતોમાં વખત ન બગાડવો જોઈએ, અને ખોટી આશા રાખીને અયોધ્યાથી આટલે દૂર સુધી આવેલા લોકોને દુઃખ ન આપવું જોઈએ. તે લોકો સાથે તું તને આપવામાં આવેલી અયોધ્યામાં પાછો જા અને ધર્મપૂર્વક તેનું શાસન ચલાવ. મને સોંપવામાં આવેલું કામ હું કરીશ. ભરત કે બીજો કોઈ રામના નિર્ણયાત્મક કથન વિરુદ્ધ દલીલ કરી શક્યો નહીં. તેમને બધાને સ્વીકારવું પડ્યું કે ધર્મ્ય માર્ગ હતો. ભરત શોકથી અભિભૂત બની ગયા. વિલાપ કરતા તે બોલ્યા, જે માતાને રામ, સીતા અને લક્ષ્મણ શત્રુરૂપ જણાય તેના પુત્ર એવા મારા સિવાય બીજા કોના ઉપર ભગવાનનું આવું અસહ્ય દુઃખ નાખે? હા ભાઈ, મેં સાંભળ્યું છે કે સીતા, રામ અને લક્ષ્મણ વનવાસ આવ્યા છે. કાંટા પથરાથી બચવા માટેના પગરખા પહેર્યા સિવાય તમે ઉઘાડે પગે વનમાં વિસરો છો, તે પણ મેં સાંભળ્યું છે. આ સમાચારે મારા મન ઉપર તીક્ષ્ણ ભાલાઓની પેઠે ઘા કર્યા છે. પણ પાપી હોવાને કારણે હું જીવી રહ્યો છું, નહીં તો મેં ક્યારનું મારું શરીર ત્યજી દીધું હોત. જ્યારે ગુહને એવી શંકા થઈ કે હું મારા ભાઈ સામે દ્રોહ કરવા જઈ રહ્યો છું, અને જ્યારે પોતાનું સૈન્ય લઈને મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો, ત્યારે પણ મારો પ્રાણ આ દેહમાં ટકી રહ્યો. ખેદની વાત છે કે મારું હૃદય હીરા કરતા પણ વધારે કઠોર છે, તેથી આટલા બધા પ્રહારો થયા છતાં તેના ટુકડા થઈ ગયા નહીં. જે કરુણ કથાનું હું કારણ છું તેને હું ઠંડે કલેજે નિહાળી રહ્યો છું. હું એટલો બધો કમનસીબ છું કે શોકના આટલા બધા પ્રહારો થવા છતાં હું ખડો રહી શક્યો છું. મારી માતામાં એવું તો ભયંકર ઝેર છે કે શરમને લીધે વીંછીઓ અને સર્પો પણ પોતાના અભિમાનકારક વિષને ત્યજી દે. હું એવી માતાનો પુત્ર છું, એટલે ભગવાન મને મારા નસીબના પરિણામોથી કેવી રીતે છટકી જવા દે? ભરત એવી આત્મવ્યથા કરી રહ્યા હતા તેમના શોકને, પશ્ચાતાપને, વિનમ્રતાને, ભ્રાતૃપ્રેમને અને પૂજ્યભાવને જોનારા નાગરિકો, પ્રાણીઓ, મુનિઓ અને બીજા બધા લોકો બરફ પર પડેલી કમળની પાંખડીઓ પેઠે કરમાઈ ગયા, દુઃખી બની ગયા. ભરતના શોકને દૂર કરવા માટે તેમણે ભરતને પુરાણોમાંથી ઘણી ઘણી ઘટનાઓ યાદ કરાવી. પછી રામે ભરતને કહ્યું, ભાઈ તું શા માટે નિરાશ બને છે? તારો શોક નિરર્થક છે. નસીબમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. સર્વત્ર સર્વ સમયે સારા અને સદગુણી લોકો તને માન આપશે. જે લોકો તારા ઉપર વક્રતાનો દોષારોપણ કરશે તેઓ આ જન્મમાં અને પછીના જન્મમાં પણ દુઃખી થશે. અને પોતાની માતાનો ધિક્કાર, જે લોકો સદગુણી સમાજમાં ઉછર્યા નથી અથવા જેમણે ગુરુને ચરણે બેસીને તાલીમ લીધી નથી, માત્ર તેવા કમનસીબ લોકો જ માતાનો તિરસ્કાર કરવાનો ગુનો કરે. ભરત, લોકો આ લાંબા સમય સુધી તારા નામને યાદ કરશે. તારા નામને યાદ કરનારા લોકો તેના આદર્શ પ્રભાવથી પોતાના દુર્ગુણોનો ત્યાગ કરવા સમર્થ બનશે. તું આ જગતમાં કીર્તિ પ્રાપ્ત કરીશ અને પરલોકમાં આનંદ પ્રાપ્ત કરીશ. તારા આદર્શોથી અને તારા શાસનથી જગત ટકી રહેશે. ભરત, તિરસ્કારને અને પ્રેમને દબાવી શકતા નથી, હૃદયના સંતાડી રાખી શકતા નથી. તેમને હૃદયમાં દબાવી રાખવાના ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે પણ તે ચોક્કસ પ્રગટ થવાના છે. હું તારા સ્વભાવને બહુ સારી રીતે જાણું છું. સત્યની ખાતર રાજાએ મને વનમાં જવા દીધા અને ખૂબ વાલા એવા મારો વિયોગ સહન ન કરી શકવાથી તેમણે પ્રાણ ત્યજી દીધા. મારા અથવા તારા જેવા પુત્રોએ તેવા પ્રેમાળ પિતાના વચનને માન ન આપવું જોઈએ. માન ન આપવું તે બરાબર નથી, માટે વધુ આનાકાની ન કરીશ. તારે મને જે કહેવાનું હોય તે કહે. તું જે જાણવા માંગતો હોય તે મને પૂછ અને તને સોંપેલી જવાબદારી ઉપાડવાનો નિર્ણય કર. તારે માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. રામે તે શબ્દો ઉપર ભાર મૂકે. પોતાની વાલી ઈચ્છાઓ વ્યક્ત કરવાની ભરતને તક મળી નહીં, પણ પોતાની એક આખરી મનની માગણી ઉપર તે મક્કમ બનીને બોલ્યા, રામ, જે રાજ્ય તમે ત્યજી દીધું છે, જે તમને વનવાસ આપવાને કારણે કલંકિત બન્યું છે, તે રાજ્ય પર શાસન કરવાનું મને પસંદ નથી. મને તે રાજ્ય માટે પ્રેમ પણ નથી. હું કદી તમારી ઈચ્છા વિરુદ્ધ, તમારી આજ્ઞા વિરુદ્ધ જઈ શકું તેમ નથી. હું કદી પણ તેમ નહીં કરું. જો તમે જરા પણ ગુસ્સો કર્યા સિવાય મારા ઉપર તમારી પ્રેમાળ દ્રષ્ટિ ફેંકશો તો હું મારી જાતને ધન્ય માનીશ. લક્ષ્મણે લાંબા સમય સુધી અત્યાર સુધી તમારી સેવા કરી છે. તેમને શત્રુઘ્ન સાથે અયોધ્યા પાછો મોકલો અને મને તમારા ચરણે તેનું સ્થાન લેવાની રજા. તેથી બંને જણને કીર્તિ મળશે. લક્ષ્મણ રાજ્ય વહીવટમાં નિષ્ણાત છે. તે વહીવટના બધા ક્ષેત્રોમાં ડહાપણપૂર્વક અને સારી રીતે રાજ્ય શાસન કરશે અને સ્વર્ગવાસ પામેલા પિતાના આત્માને સંતોષ આપશે. મારી પ્રાર્થના સ્વીકારો, મને તમારી સાથે રાખો. મારી વિનંતીનો અસ્વીકાર ન કરશો. તમારી હાજરીમાંથી મને લાત મારીને કાઢી ન મૂકશો. આમ કરુણતાપૂર્વક આજીજી કરતા ભરતે રામના પગ પકડી લીધા. ભરત આગળ બોલ્યા, અથવા કૃપા કરીને સીતા સાથે અયોધ્યામાં પાછા જાઓ અને ત્યાં રહો. અમે ત્રણ ભાઈઓ વનમાં રહીશું. તમે કહેશો તે પ્રમાણે અમે અહીં અમારું જીવન વિતાવીશું. તેથી ઉલટું, જો તમે મારા ઉપર આ રાજ્યનો બોજો નાખશો તો હું તે ભાર ઉપાડી નહીં શકું, હું જીવી નહીં શકું. મને તમારા ચરણ પાસે રાખો અને રાજ્ય કરતા હજાર ગણો વધારે ભાર મારા ઉપર લાદો. હું તે ભાર રાજ્યખુશીથી ઉત્સાહપૂર્વક આનંદ સાથે ઉપાડીશ. મને રાજનીતિમાં કે નીતિમયતાના શાસ્ત્રોનું જ્ઞાન નથી. તમે જાણો છો કે શોકની મગ્ન માણસની બુદ્ધિ બહેર મારી જાય છે. જ્યારે કોઈનો સેવક સામો જવાબ આપે અને તેમના અજ્ઞાન પ્રત્યે અંગુલી નિર્દેશ કરે ત્યારે ખુદ શરમ પોતે શરમાઈ જાય છે. મને તે સ્થિતિમાં ન મૂકશો. રામ, મારું હૃદય તદ્દન ખુલ્લું કરીને હું મારી લાગણીઓ તમને જણાવું છું. હું માત્ર જગતના કલ્યાણમાં વૃદ્ધિ કરવાની ઈચ્છા રાખું છું. કૃપા કરીને આપણા દરેક માટે શ્રેષ્ઠ માર્ગનો નિર્ણય કરો. અમારા આશયો બાબત શંકા ન કરશો. અમારા ઉપર તમારી કૃપા વરસાવો અને અમને આજ્ઞા કરો. અમે વફાદારી યુક્ત પૂજ્યભાવપૂર્વક તમારી આજ્ઞાઓને માથે ચડાવીશું. જરા પણ આનાકાની કર્યા સિવાય તેનો અમે અમલ કરીશું. ભરતના આ શબ્દો સાંભળીને તે વિશાળ જનસમુદાય ખૂબ આનંદ પામ્યો. તે બધાના હૃદય કરુણા અને આભાર વૃત્તિ વડે પીગળી ગયા. ભરતે પોતાના ભાઈ રામમાં જે પ્રેમ અને શ્રદ્ધા મૂક્યા હતા તેમની તેમણે અનેક પ્રકારે પ્રશંસા કરી. ભરતની ઊંડી ભક્તિનો તેમના ઉપર ખૂબ પ્રભાવ પડ્યો. એકી અવાજે તે બધાએ પ્રાર્થના કરી કે હે સ્વામી રામ, ભરતની વિનંતી સ્વીકારો. દશરથના ચાલ્યા જવાથી લોકોના લાંબા સમયની પ્રસ્થાપિત બનેલા યશ અને સુખ પણ ચાલ્યા ગયા છે. જગત દયાજનક રીતે અનાથ બની ગયું છે. અયોધ્યા એક અનાથ બાળકની પેઠે વિલાપ કરી રહી છે. પોતાના પતિ વડે ત્યજાયેલી સતી સ્ત્રીની પેઠે તે પોતાના ભાગ્યને રડી રહી છે. તે દરમિયાન અટુલી રાણી કૈકેયી માટે તો આપણે શું કહીશું, તે ત્યાં ઉભા હતા. શોક તેમના હૃદયને કોરી ખાતો હતો. પોતાના દુષ્ટ કૃત્યોને કેવી રીતે સમજાવવા તે શોધી કાઢવા માટે તે આતુર હતા. એકલા રામને મળવાની તેમણે ઘણી કોશિશ કરી જેથી તે રામની માફી માગી શકે, પણ તેમાં તે સફળ નીવડ્યા નહીં. તે રામને પોતાનું મુખ બતાવવા પણ શરમાતા હતા. જે રામને આટલા બધા ચાહતા હતા તેમના ઉપર આટલા બધા દુઃખો અને મુશ્કેલીઓ કેવી રીતે નાખી તે બાબતનું તેમને આશ્ચર્ય થતું હતું. રામ તેમના પ્રાણ સમાન હતા એટલે તેમને ખાતરી થઈ કે હું એકલી કદી તેમને આટલા બધા દુઃખી ન જ કરી શકું. તેમણે અનુમાન કર્યું કે મારામાં પ્રવેશ કરેલી કોઈ દુષ્ટ શક્તિની અસરે ઘટનાઓથી કરુણ પરંપરા સર્જી હોવી જોઈએ. પણ તેમણે પોતાની જાતને કહ્યું કે પોતે પોતાના બચાવમાં ગમે તે કહે પણ દુનિયા મને કદી માફ નહીં કરે. આવી શંકાઓથી ચિરાઈ જતા કૈકેયી વાત માટે રામ પાસે જઈ શક્યા નહીં. તેઓ રામને છોડીને દૂર પણ જઈ શક્યા નહીં, કારણ કે તે પોતાના હૃદયના ભારને ફગાવી દેવા માંગતા હતા. દુર્બળ ભયભીત બનીને લથડતે પગે તે ત્યાં ઉભા હતા. રામે તેમના વિક્ષોભને જોયો અને તક ઝડપી લઈને તે તેમને પગે પડવા માટે અને તેમના પ્રત્યે સન્માન બતાવવા માટે તેમની પાસે ગયા. કૈકેયી તે તકની રાહ જોઈ રહ્યા હતા. રામના પગે પકડીને તે બોલ્યા, પુત્ર, તમે મારા કરતા ખૂબ નાના છો. તમે મારા પુત્ર છો, છતાં જ્ઞાનથી અને સદગુણથી તમે સમગ્ર જગતના સ્વામી છો. જ્યારે હું તમારા પગ મારા હાથમાં પકડું છું ત્યારે હું કશું પાપ કરતી નથી. આવો, અયોધ્યા ઉપર રાજ્ય કરો, મારા પાપની ક્ષમા આપો. માત્ર તેથી હું મારા પર જે અપકીર્તિ લાવી જો તે ધોવાઈ જશે. જો તેમ ન બને તો ભરતને તમારા ચરણો પાસે રાખો, મને એટલું વરદાન આપો. તેથી હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારા મનને શાંતિ મળશે. મારી આ ઈચ્છા પૂર્ણ થયા પછી મને જીવવાની ઈચ્છા નથી. જે બે વરદાનોની પૂર્તતા માટે કોઈ ખૂબ ક્રૂર રાક્ષસી પણ ઈચ્છા ન કરે તે મારે તે પ્રકારની મેં ઈચ્છા કરી. હું કૈકેય રાજ્યની પુત્રી હતી. જ્યારે મેં તે વરદાન માંગ્યા હતા તે પછી જ્યારે મારામાં કોઈ દુષ્ટ ભૂત પ્રવેશ્યું હતું ત્યારે હું તે શબ્દો બોલી હતી. કે પછી તે વખતે હું કોઈ દુષ્ટ ગ્રહની ઝેરી અસર હેઠળ હતી હું તે જાણતી નથી, હું તે કહી શકતી નથી. રામના હાથ દ્રઢતાપૂર્વક પોતાના હાથમાં પકડીને કૈકેયી ખૂબ વ્યથામાં મોટેથી રડવા લાગ્યા. તેમની દશા જોઈને રામની આંખોમાં આંસુ આવ્યા. પોતાના મૃદુ અને મધુર શબ્દો વડે તેમણે કૈકેયીને આશ્વાસન આપ્યું. તે બોલ્યા, માતા, તમે જરા પણ કશું જ ખરાબ કર્યું નથી. માનવોનો સમૂહ અને કાગડાઓનું ટોળું છે. તે કોઈ પણ કારણ વગર, નિયમ વગર મોટેથી કા કા કરે જ છે. માણસો સત્ય જાણવા પ્રયત્ન કરતા નથી. તેમને અજ્ઞાનમાં તેઓ પોતાની મરજી મુજબ ગમે તેમ બકે છે. તમે બધો અર્થ સમજીને તમારી સ્વતંત્ર ઈચ્છાથી વરદાનો માગ્યા ન હતા. મેં તેમ બનો તેવો સંકલ્પ કર્યો હતો અને તેથી જ આ બધું બન્યું છે. મેં જે કામ કરવા માટે અવતાર લીધો છે અને જે કામ મારે કરવાનું છે તે સિદ્ધ કરવામાં તમે મને ઘણી મદદ કરી છે. તે બદલ શરૂઆતમાં જ આભાર પ્રદર્શિત કરવાને બદલે મેં તમારી પાસે દલીલો કરાવી તે માટે મને ખૂબ પસ્તાવો થાય છે. જે બની ગયું છે તેનો શોક ન કરો. જો તમે તેમ કરશો તો તે મારા કામ ઉપર પડછાયો ઢાળશે. તે મારા દિવસોને અપશુકનિયાળ બનાવી મૂકશે. માતા, મને આશીર્વાદ આપો. મારા પર તમારો પ્રેમ વરસાવો. માતા, મને આશીર્વાદ આપો. એમ પ્રાર્થના કરીને રામ કૈકેયીને પગે પડે. જ્યારે રામ બોલ્યા ત્યારે કૈકેયીના મનને થોડીક શાંતિ મળી. બીજી રાણીઓએ, કૌશલ્યાએ અને સુમિત્રાએ તે વાર્તાલાપ સાંભળ્યો. જ્યારે તેમણે જાણ્યું કે કૈકેયી તો માત્ર ભગવાનના દિવ્ય સંકલ્પનો નિર્દોષ કારણ માત્ર છે ત્યારે તેમણે પણ પોતાની બહેન કૈકેયીને આશ્વાસન આપ્યું. છતાં કૈકેયી પોતાની ઈચ્છા ઉપર ચીટકી રહ્યા અને પ્રાર્થનાને વળગી રહ્યા કે રામે ગાદીનો સ્વીકાર કરવો જોઈએ અને લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ને તેમની સેવા કરવી જોઈએ. સીતાએ અયોધ્યાના મહારાણી બનવું જોઈએ અને લક્ષ્મણે ભરતે અને શત્રુઘ્ને તેમની પણ સેવા કરવી જોઈએ. રાજસભામાં તેમના વફાદાર સાથીઓ બનવું જોઈએ. તે બોલ્યા કે આ યશને જોતી જોતી અને આ આનંદને માણતી માણતી મૃત્યુ મારા જીવનનો અંત આણે ત્યાં સુધી મારું હું જીવન ગાળીશ. તેમણે વારંવાર તે શબ્દોનું પુનરાચરણ કર્યું અને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે દબાણ કર્યું. આમ પ્રાર્થના કરવામાં, દલીલો કરવામાં, આશ્વાસન આપવામાં, સમજૂતી આપવામાં, શોકને શાંત પાડવામાં, રડવામાં અને દિલાસો દેવામાં તેમણે 4 દિવસો અને 4 રાત વનમાં વિતાવ્યા. તેમના બધાના મનમાં એક ઈચ્છા સવાર થઈ બેઠી હતી કે રામને રાજધાનીમાં પાછા આવવા સમજાવવા. છેવટે રામે રાજગુરુ વસિષ્ઠને તથા ભરતને રાણીઓ તથા નાગરિકો સાથે અયોધ્યા પાછા જવાનું ફરમાવ્યું. તે આજ્ઞાના સમાચારથી તેમનામાં નિરાશા છવાઈ ગઈ. તે બોલ્યા, જ્યાં રામ હોય તે સ્થાન અમારે માટે લાખો સ્વર્ગ કરતા પણ વધારે આનંદપ્રદ છે. અમે રાજધાનીમાં પાછા નહીં જઈએ. જેમને દેવોએ ત્યજી દીધા છે, માત્ર તેવા લોકો જ જ્યાં રામ છે તે વન પ્રત્યે પોતાની પીઠ ફેરવશે. ઓહ, કેવું પરમ સદભાગ્ય અહીં અમારી રાહ જોતું ખડું છે. પવિત્ર મંદાકિની નદીમાં સ્નાન, ક્ષુધા શાંત કરવા માટે સ્વાદિષ્ટ ફળો, આંખોને મનોહર અને હૃદયને આનંદપ્રદ એવા રામ સીતાના દર્શન, આનાથી બીજું સ્વર્ગ ક્યાં હોઈ શકે? આનાથી બીજું સુખ ક્યાં હોઈ શકે? માયો માય તેઓ આ પ્રમાણે વાત કરવા લાગ્યા. તેમણે નિર્ણય કર્યો કે જો અમારે પાછા ફરવાનું હોય તો ગમે તે ઉપાય અમારે રામને પાછા ફરવા સમજાવવા જોઈએ. દરેક જણ મધુરતમ પ્રેમના ઝપકોળેલા શબ્દોમાં પોતાની અંતરતમ ઈચ્છા વ્યક્ત કરવા લાગી. છેવટે એક ડાયા વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા, ઠીક, જો આ વનમાં રામના કલ્યાણમય સુખપ્રદ સહવાસ માટે યોગ્ય ઠરવાના સદભાગ્ય સદગુણો આપણે ધરાવતા હોઈએ તો તેઓ જરૂર આપણને અહીં રાખવામાં સંમતિ આપે. જો તે આપણા નસીબમાં ન હોય તો આપણું દુર્ભાગ્ય જ રામના હૃદયને કઠોર બનાવી દેશે અને રામ આપણને પાછા અયોધ્યા કાઢી મૂકશે. જો રામ કૃપા નહીં કરે તો બીજું કોણ કરી શકશે? જો આપણે રામની હાજરીમાં આપણા દિવસો ન ગાળી શકીએ તો પછી આપણે આપણા દિવસો ક્યાં ગાળીએ તે મહત્વનું નથી. રામથી વેગળા એવા આપણે જીવતા મળદા છીએ. જ્યારે બ્રાહ્મણે બોલવાનું પૂરું કર્યું ત્યારે તે બધા બોલી ઉઠ્યા કે સાચી વાત, સાચી વાત, આ શબ્દો તદ્દન સાચા છે. જ્યારે દશરથ રાજા મૃત્યુ પામ્યા ત્યારે રાજગુરુ વસિષ્ઠે જનકને સંદેશો મોકલ્યો હતો. તે સંદેશો મળ્યો કે તરત જ તે અને રાણી સુનયના દશરથના મૃત્યુથી વિયોગ પામેલા લોકોને આશ્વાસન આપવા માટે અયોધ્યા આવ્યા હતા. પછી બનેલી ઘટનાઓ વિશે તેમને જાણવા મળ્યું હતું. જ્યારે આવીને ભરતે પોતાના માતાઓ, રાજગુરુઓ અને લોકોના આગેવાનો સાથે ચિત્રકૂટ જવાનો નિર્ણય કર્યો હતો ત્યારે જનક અને તેમના રાણી પણ તેમની સાથે આવ્યા હતા. સીતાને અને રામને મળવાની અનુકૂળ તકની તેઓ ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા. તે દરમિયાન સીતાના માતાએ એક દાસીને મોકલી કે જા કૌશલ્યા અને બીજી રાણીઓને મળી શકાય તેમ છે કે નહીં તેની ખબર કાઢી લો. દાસી ઉતાવળથી તેમના નિવાસસ્થાને ગઈ. તે દિવસે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી હતી, જે દિવસે સુનયના વનમાં ત્રણેય રાણીઓને મળ્યા હતા. કૌશલ્યાએ રાણી સુનયનાનું સન્માન કર્યું અને તેમને પ્રેમપૂર્વક એક આસન ઉપર બેસાડ્યા. તે પ્રથમ દિવસ હતો કે જ્યારે રાણીઓ જનકના પત્નીને મળ્યા હતા. જ્યારે રાણી સુનયના અયોધ્યાની રાણીઓને, કૌશલ્યાને, સુમિત્રાને અને કૈકેયીને મળ્યા ત્યારે તેમને એમ લાગ્યું કે આમાંના પ્રેમપૂર્ણ વાર્તાલાપથી, એમની સુકોમળ રીતભાતથી, એમના કરૂણાપૂર્ણ સાથથી કઠોરમાં કઠોર હીરો પણ પીગળી જાય. સુનયનાએ જોયું કે રાણીઓના શરીર દુબળા પાતળા પડી ગયા હતા, તેમના મસ્તિષ્ક શોકના ભારથી નમી પડ્યા હતા, તેમની આંખો તેમના પગ આગળની જમીન પર સ્થિર હતી, તેમની આંખોમાં અશ્રુપ્રવાહ વહી રહ્યો હતો. ત્રણેય રાણીઓ સીતાના અને રામના સદગુણોની પ્રશંસા કરી રહી હતી, પણ તેમ કરતા તે અટકી પડી, કારણ કે તેમના હૃદયમાં પ્રગટ થતા શોકના મોજાઓએ તેમના શબ્દોને દુષ્કામાં અને વિલાપમાં ડૂબાડી દીધા હતા. તેઓ શોકના ઉભરાને અટકાવી શક્યા નહીં. શું બોલવું તે રાણી સુનયનાને સમજાયું નહીં. છેવટે બોલ્યા, માતા, અત્યારે આ શોક કર્યાથી શું વળવાનું હતું? વિધાતાએ વસ્તુઓને આવો વક્ર વળાંક આપ્યો છે. દૂધ પરની તરને કાપવા માટે હીરા જેવી ધારદાર ચપ્પુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે જીવનપ્રદ સ્વર્ગના અમૃત વિશે સાંભળ્યું છે, પણ આપણે તેને જોયું નથી. પણ અત્યારે આપણને તેમની શક્તિવાળું વિષ જોવાનો વિશિષ્ટ અધિકાર સાંપડ્યો છે. આપણે માત્ર કાગડાઓને, બતકોને, ગીધડાને અને ઘુવડોને જ જોયા છે, પણ આપણે માનસ સરોવરમાં રહેતા સ્વર્ગીય હંસને જોયા નથી. હે રાણીઓ, નસીબની લીલા વિપરીતતા અને વિસંગતિઓથી ભરેલી હોય છે. બાળકોની સ્વચ્છંદી ક્રીડાની પેઠે તેમની પહેલેથી આગાહી કરી શકાતી નથી. આમ રાણીઓને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતા સુનયના પોતે જ પોતાના આંસુઓને રોકી શક્યા નહીં. તે સાંભળીને કૌશલ્યા બોલ્યા, હે સુનયના, આ બધું કોઈ ખાસ વ્યક્તિના દોષને કારણે નથી. સુખ અને દુઃખ, લાભ અને હાનિ એ માણસોએ પોતે મન, વચન, કર્મ દ્વારા કરેલા કર્મોના ફળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે અવશ્યમેવમ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, એટલે કે શુભ કે અશુભ કરેલા કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે જ છે. કર્મની મુશ્કેલીઓથી ભરેલી પ્રક્રિયાઓને માત્ર ભગવાન જ જાણે છે. તે કર્મ અનુસાર ફળ આપે છે. હે રાણી, દરેક જણને ભગવાનની આજ્ઞા માથે ચડાવવી જ પડે છે. આપણે ભ્રાંતિમાં ગૂંચવાઈ પડ્યા છીએ અને નિરર્થક શોક કરીએ છીએ. જ્યારે આપણને શોક કરીએ છીએ ત્યારે પૂર્વજન્મોમાં આપણને કરેલા પુણ્યોએ શા માટે આપણને છોડીને ચાલ્યા જવું જોઈએ? આ કાર્યકારણનો નિયમ સૃષ્ટિના પ્રારંભથી પહેલાના સમયથી જગત ઉપર શાસન ચલાવે છે. આપણી ખાતર શું તે નિયમને એક બાજુએ હરસેલી શકાય ખરો? તે એક પાગલ આશા છે. અનેક નિશાસા મૂકીને કૌશલ્યાએ આશ્વાસન આપવાનો પ્રયાસ પૂરો કર્યો. ત્યાર પછી સુનૈના રાણી આમ બોલ્યા, માતાઓ, તમે બધી ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે દશરથ રાજાએ પુણ્ય વડે એવી કીર્તિ પ્રાપ્ત કરી છે કે જે થોડાક જ રાજાઓને મળી શકે. તમે એવી ઉદાત્ત વ્યક્તિઓની પત્નીઓ છે. તમે ધર્મમૂર્તિ, પ્રેમમૂર્તિ, રામની માતાઓ છો, જે રામનું હૃદય કરુણાપૂર્વક સર્વ પ્રાણીઓને આલિંગન આપે છે. તમે સર્વ જગતમાં સર્વ કીર્તિ પ્રાપ્ત કરી છે. તમે હમણાં જે કહ્યું તે આખરી સત્ય છે. બધા માણસોને ખભે દોરડા વડે બંધાયેલા પાટિયા પરની આગળ પાછળ લટકતા બે ઘડા હોય છે. એક ઘડામાં સુખ હોય છે અને બીજા ઘડામાં દુઃખ. બંનેને સુખ દુઃખને સરખી માત્રામાં માણસને ઉચકી જવું પડતું હોય છે. જો માણસને દુઃખ ન આવે તો તેને સુખને સુખ તરીકે ઓળખી શકે નહીં. નહીં વારો, ન સુખા લભ્યતે સુખમ, સુખમાંથી સુખ આવતું નથી, સુખ પછી દુઃખ આવે જ છે. નહીં વારો, શોકમય અવાજમાં નિશાસા મુકતા કૌશલ્યા બોલ્યા, જો સીતા, રામ અને લક્ષ્મણ વનમાં રહેશે તો ઘણી વિપત્તિઓ આવશે. હું જાણું છું કે ભરત રામના વિયોગમાં જીવી શકશે નહીં. સીતાને, રામને અને લક્ષ્મણને જોતા મને જે દુઃખ થાય છે તેનાથી વધારે દુઃખ મને ભરતને જોતા થાય છે. ભરતનો વિચાર કરતા હું ભયભીત બની જાઉં છું. સુમિત્રાએ અને કૈકેયીએ કહ્યું કે એ વાત સાચી છે, આ તદ્દન સાચું છે. ભરતની દશા જોઈને તેઓ પણ દિલગીર બની ગયા હતા. પછી સુમિત્રા બોલ્યા, માતાજી, તમારા આશીર્વાદથી અને શુભેચ્છાઓથી આપણા પુત્રો અને પુત્રવધુઓ ગંગા નદી જેટલા પાવન વિશુદ્ધ છે. અત્યાર સુધી ભરતે કોઈ દિવસ પોતે રામનો ભાઈ છે એવો દાવો કરીને રામ પાસે કદી કોઈ વસ્તુનો હક દાવો કર્યો નથી. પણ અત્યારે તે સાત્વિક અને ધર્મીય રીતે માગણી કરે છે કે રામે મારી ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. ભરતમાં જે સદગુણો છે, જે નમ્રતા છે, હૃદયની જે વિશાળતા છે, જે ભ્રાતૃભાવ છે, શ્રદ્ધા અને શ્રદ્ધાની અડગતા છે, હિંમત અને સુસ્થિરતા છે, તે સદગુણો ભરતને એક મહાન વ્યક્તિ બનાવે છે. તે સદગુણોનું વર્ણન ખુદ સરસ્વતી દેવી પણ કરી શકે તેમ નથી. એક માછલીના છીપલા વડે શું સમુદ્રને માપી શકાય? સર્વ સમયે અને સર્વ પરિસ્થિતિઓમાં ભરત રાજકુળનો એક પ્રકાશમય પ્રદીપ છે. અત્યાર સુધી લોકોને જે વાતનો ખ્યાલ આવ્યો ન હતો, હીરાની કિંમત આપતા પહેલા તેને તપાસવો પડે. સુવર્ણ સાચું અને સુંદર છે તેનો નિર્ણય કરવા સોનાને કસોટીના પથ્થર ઉપર ચકાસી જોવું પડે છે. અત્યારે આપણે તેમને વિશે નિરાશાજનક રીતે ન બોલવું જોઈએ. અત્યારે આપણી તર્કબુદ્ધિ શોકની અસર હેઠળ છે. સંતાન સંબંધી આસક્તિને કારણે ભ્રાંતિવશ બની ગઈ છે. પોતાના આશ્વાસનના શબ્દો સમાપ્ત કરતા સુમિત્રાએ પોતાના આંખોમાંના આંસુ લૂછ્યા. તેમના શબ્દો સાંભળીને મિથિલાના રાણી સુનૈનાએ મનમાં વિચાર્યું, સાચે જ અયોધ્યાની આ રાણીઓ ઉદાત્તતામાં બીજી રાણીઓ કરતા ચઢિયાતી છે. સામાન્ય રીતે માતાઓ કરતી હોય છે તેમ તેઓ પોતાના બાળકોના વખાણ કરતી નથી. તેઓ શોક્યોના પુત્રોના સદગુણોની પ્રશંસા કરે છે, જે જગતની સામાન્ય સ્ત્રીઓના સ્વભાવ કરતા તદ્દન વિરુદ્ધની વસ્તુ છે. પોતાની શૌક્યોના પુત્રોના કેવા વર્ણનને વખાણ કરે છે! પોતાના અને શૌક્યના પુત્રો વચ્ચે કશો ભેદભાવ ન રાખતી આ રાણીઓ આખા જગતની ગૃહિણીઓ માટે આદર્શરૂપ છે. ઓહ, કેવી હૃદયની વિશાળતા, પ્રેમની લાગણીની કેવી વિશુદ્ધિ અને પરિપૂર્ણતા! થોડીક હિંમત એકઠી કરીને કૌશલ્યા સુનૈના પ્રત્યે બોલ્યા, હે મિથિલાના રાણી, તમે જ્ઞાનનિધિ જનક રાજાના પત્ની છો. તમને કોણ સલાહ આપવાની હિંમત કરી શકે? અમે તો અમારા અજ્ઞાનમાં બબડી રહ્યા છીએ. હું તમને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે જ્યારે જનક રાજા સાંભળવાની મનોદશામાં હોય ત્યારે તમે તેમને મારા આ શબ્દો કહેજો. રામને સમજાવો કે તે ભરતને થોડોક સમય પોતાની પાસે રાખે. લક્ષ્મણે થોડોક સમય તેની સાથે ગાળ્યો છે. લક્ષ્મણ અયોધ્યા જાય અને રાજ્ય વહીવટ ઉપર દેખરેખ રાખે. શત્રુઘ્ન અયોધ્યામાં લક્ષ્મણના કાર્યમાં મદદ કરે. જો આમ સંમત થાય તો બધી બીજી સમસ્યાઓનો ઉકેલ તરત જ આવી જશે. મને ભરતની સ્થિતિ જોતા ખૂબ ચિંતા થાય છે. રામ પ્રત્યેની ભરતની આસક્તિ અને પ્રેમ બહુ ઊંડા અને સુકોમળ છે. રાજા સ્વર્ગ સ્વીધાવી ગયા છે. ભરતની આસક્તિ અને પ્રેમ બહુ ઊંડા અને સુકોમળ છે. રાજા સ્વર્ગે સિધાવે ગયા છે. રામ વનમાંથી પાછા અયોધ્યા નહીં આવે. જો ભરતને રામનો વિયોગ અસહ્ય થઈ પડશે તો તે કદાચ મૃત્યુ પામશે. પછી રાજ્ય એક જીવતું મરદું બની જશે. ભવિષ્યનો અને આગામી વિપત્તિનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે મારું હૃદય ચિંતાથી અને ભયથી ચિરાઈ જાય છે. કૌશલ્યાએ પોતાના હાથ વડે સુનૈનાના હાથ જોરથી પકડી લીધા અને પોતાનું આ કામ પરિપૂર્ણ કરવા, આ હેતુ સિદ્ધ કરવા અને બધાને આનંદ આપવા માટે તેમને વિનંતી કરી. કૌશલ્યાના હૃદયના પ્રેમને તથા ધર્મ માર્ગના અડગતા જોઈને સુનૈના ખળભળી ઉઠ્યા. તે બોલ્યા, માતા, તમારામાં સાચી નમ્રતા અને સદગુણો છે. જેમ અગ્નિ ઉપર ધુમાડો સ્વાભાવિક હોય છે તેમ તમારી ભદ્રતાની અને ઉદાત્તતાની સ્વાભાવિક અભિવ્યક્તિ છે નમ્રતા અને સદગુણ. જનક રાજા મન વચન કર્મથી સદા તમારી સેવા કરવા માટે તત્પર છે. તે હંમેશા મદદ કરવા આતુર છે. પણ દેવો શું સૂર્યને પ્રકાશિત કરી શકે? દેવોનું કાર્ય કરવા માટે રામ વનમાં આવ્યા છે. તે કામ પૂરું કર્યા પછી તે ચોક્કસ અયોધ્યામાં આવી રાજ્ય કરશે. તેમના બાહુઓનું બળ ખાતરીપૂર્વક બધા અવમાનવ, માનવ અને પારમાનવ પ્રાણીઓથી વહાલામાં વહાલી ઇચ્છાઓને પૂર્ણ કરશે. આ સંદેશો મુનિ યાજ્ઞવલ્કે આગળ ઘણા સમય પહેલા પ્રગટ કર્યો હતો. તેમના શબ્દો કદી અસત્ય બની શકે નહીં. એટલું બોલીને રાણી સુનૈના રાણી કૌશલ્યાને પગે પડ્યા. તેમની રજા લઈને અને સ્થાન છોડીને જવાની ઇચ્છાથી તે સીતાની પર્ણકુટીમાં ગયા. જ્યારે તેમણે સીતાને જોયા ત્યારે તે શોકાભિમૂત બની ગયા. તે પોતાના આંસુઓને રોકી શક્યા નહીં. સીતા પાસે દોડી જઈને તેમણે સીતાને આલિંગન આપ્યું. સીતાએ અનેક પ્રકારે પોતાની માતાને આશ્વાસન આપ્યું. તેમણે હિંમત આપી, શ્રદ્ધા રાખવાનું કહ્યું. સીતાએ પોતાની માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વલ્કલ વસ્ત્રો પહેરેલા સીતા તપ કરતા શિવપત્ની પાર્વતી જેવા સુનૈનાને લાગે. પોતાની અંદરની લાગણીઓને અભિવ્યક્ત કરતા તે બોલ્યા, પુત્રી, તું સાચે જ મારી સીતા છે કે પછી તું પાર્વતી છે? સીતાને નખશિખ નિહાળીને તે આશ્ચર્યમાં અને આનંદમાં ગરકાવ થઈ ગયા. છેવટે સુનૈના બોલ્યા, હે સીતા, તે તારા માતા પિતાના કુળને અને તારા સાસુ સસરાના કુળને એમ બંને કુળોને પાવન બનાવ્યા છે. તારો યશ જગતમાં બધે વ્યાપી જશે. તારી કીર્તિનો પ્રવાહ બે તટો વચ્ચે સદા વહેશે. મિથિલાના અને અયોધ્યાના બે રાજવંશો વચ્ચે વહેશે. ગંગાના તટ ઉપર ત્રણ તીર્થસ્થાનો છે, હરિદ્વાર, પ્રયાગ અને સાગર સંગમ, જ્યાં તે સમુદ્રને મળે છે. તારી વિશુદ્ધ કીર્તિનો પ્રવાહ એ ત્રણેય તીર્થોને પાવન બનાવ, પવિત્ર મંદિરો બનાવ. પોતાની માતાના પ્રેમમાંથી વહેતા આ સત્યો સાંભળીને સીતા ચીસ પાડી ઉઠ્યા. તેમણે જાણે શરમથી લાગણીથી હોય તેમ પોતાનું મસ્તિષ્ક કૂટ્યું અને બોલ્યા, માં, આ તમે કેવા શબ્દો બોલો છો? તેમનો મારી વાત સાથે શો સંબંધ છે? મારી અને પવિત્ર ગંગા વચ્ચે સામ્ય હોઈ શકે? એમ બોલીને ગંગાને તેમણે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને તેની ક્ષમા માંગી. સુનૈના સીતાને ભેટી પડ્યા. તેમણે સુકોમળ પ્રેમ વડે સીતાના મસ્તિષ્કને પંપાળ્યું અને બોલ્યા, સીતા, બધી ગૃહિણીઓએ તારા શબ્દોનું અનુસરણ કરવું જોઈએ. તેમણે તેમાંથી ધડો લેવો જોઈએ. તેમ સાંભળીને સીતા બોલ્યા, માં, જો હું તમારી સાથે વધારે સમય ગાળીશ તો રામની સેવામાં વિલંબ થશે, માટે કૃપા કરીને મને તેમની હાજરીમાં જવાની રજા. માતા સીતાની ઈચ્છા જાણી ગયા. તેમને લાગ્યું કે મારે તેમને અવરોધરૂપ ન બનવું જોઈએ. સીતાને ખૂબ લાડ કરીને છેવટે તે બોલ્યા, પુત્રી, તારી ઈચ્છા અનુસાર જા અને રામની સેવા કર. સીતા માતાના પગે પડ્યા અને પછી રામની સેવા કરવા માટે ચાલ્યા ગયા. સીતાની પોતાના પતિ પ્રત્યેની પૂજ્યભાવપૂર્ણ ભક્તિનો અને તેમના બીજા સદગુણોનો વિચાર સુનૈના લાંબા સમય સુધી કરી. જ્યાં સુધી સીતા દ્રષ્ટિગોચર રહ્યા ત્યાં સુધી તેમણે પોતાની આંખો તેમના ઉપર સ્થિર કરી. સીતાને જોતા અને તેમની પ્રશંસા કરતા સુનૈના તે જ સ્થાને ખડા રહ્યા. જ્યારે તેમણે પોતાની દાસીએ આવીને તેમને ભાવ સમાધિમાંથી જગાડ્યા ત્યારે તે જાગ્યા. દાસી બોલી કે માતાજી, સીતા અંદર ગયા, હવે આપણે આપણા નિવાસસ્થાને જવું જોઈએ. પોતાના આંસુ લૂછીને સુનૈના ધીમે પગલે પોતાની ઝૂંપડી પ્રત્યે ગયા. તે સમય સૂર્યાસ્ત થયો એટલે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાયમ સ્નાન કરવા માટે તથા સાયમ સંધ્યા કરવા માટે નદીએ ગયા. પંડિતો, બ્રાહ્મણો, મંત્રીઓ અને બીજા લોકો પણ તેમની સાથે ગયા. સ્નાન સંધ્યા કરીને તેમણે કંદફળ ખાધા અને તે બધા પોતપોતાને સોંપેલા વૃક્ષ હેઠળ પથારીમાં ઊંઘી ગયા. જ્યારે પ્રભાત થયું અને બધાએ પ્રાતઃ સંધ્યા કરી દીધી ત્યારે તે બધા રામની ઝૂંપડીની આસપાસ એકત્રિત થયા. મોહક સ્મિત સાથે રામ બહાર આવ્યા. આખા ટોળામાંથી પસાર થઈને તેમણે દરેકના કુશળ સમાચાર પૂછ્યા. જ્યારે રામ પોતાની પાસે આવ્યા હતા ત્યારે ભરત તેમને પગે પડ્યા. ભરત બોલ્યા, સ્વામી, મારા હૃદયમાં એક ઈચ્છા ઉદ્ભવી છે. ભય અને શરમને કારણે હું તે તમારી આગળ વ્યક્ત કરી શકતો નથી. તે સાંભળીને પોતાના વાલા ભાઈના મસ્તકને પંપાળતા રામ બોલ્યા, મને કહેવામાં તું શા માટે સંકોચ અનુભવે છે? આવ, મને તારી ઈચ્છા જણાવ. એટલે ભરત બોલ્યા, ભાઈ, આ ચિત્રકૂટની આસપાસના આશ્રમો, નદી તટ પરના પાવન ઘાટો, ઝરણા, જલધોધો જોવાની મને ઈચ્છા છે. તમારા ચરણકમળો વડે તે બધા પવિત્ર બની ગયેલા છે. અયોધ્યાવાસીઓને તે પાવન સ્થળો જોવાની ખૂબ ઉત્કંઠા છે. રામે જવાબ આપ્યો, ભરત, તારી ઈચ્છા બહુ જ સ્તુત્ય છે. અત્રિ મુનિની રજા લઈને તું આનંદપૂર્વક તે સ્થળો જોઈ શકે છે. તે સાંભળીને ભરત બહુ રાજી થયા. તે મુનિને તથા રામને ચરણે પડ્યા. પછી શત્રુઘ્ન તથા અયોધ્યાવાસીઓની સાથે ઘણા આશ્રમો અને બીજા પવિત્ર સ્થાનો જોવા માટે તે વનની અંદરના ભાગમાં ગયા. રસ્તામાં તેમણે પર્વતની બાજુઓ એક કૂવો જોયો. તે કૂવામાં બધી પવિત્ર નદીઓનું અને પાવન સરોવરોનું પાણી હતું. ભરતે પૂજ્ય ભાવપૂર્વક તે જળને પોતાના મસ્તક ઉપર છાંટ્યું. તે પાવન કૂવા આગળ તેમણે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. જળ ઉપર પડેલા સૂકા પાંદડાને અને કચરાને તેમણે પોતાના હાથ વડે દૂર કર્યા. આજે પણ આખા જગતમાં તે કૂવો ભરત કૂવો તરીકે વિખ્યાત છે.